सदानन्दाम्भोधे स्मितरुचिरपूरणेन्दुवदनं प्रफुल्लाम्भो जन्म सदसदृशशोभाक्षियुगलं कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ते जयति सहि नारायण मुनि सुदुर्जयं नित्यं विविध नियमाचार निरते रपि ब्रह्मेशान प्रमुख सुर संघे स्वमहसा मनस्तत्पूर्णं यः प्रसभमपि कुर्वन् श्रितवशे नरो भात्यज्ञानां दिशतु समतिं मे हरिरसो हे पूर्ण ब्रह्म परमात्मा सुखदायी मारा नाथ करुणा करी जाल्यो तमे प्रेमे अमारो हाथ ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री नीलकंठाय घनश्यामाय सरजुदासाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज।
अपने तो बधा देव देवीओ नो आदर करी स्वामीनायण ने सर्वोपरि मान्य पण कोई नी निंदा टीका के अनादर नहीं केम जे बधाई ने स्वामीनायण भगवान ऐश्वर्य आप्यु छे अने बधाई ने स्वामीनायण भगवान हाचवे छे तो आपणे एमनो अनादर थाय निंदत नहीं कोई देव को ने बिन खपतो नहीं खात हिमुख जीव के बदन से कथा सुनी नहीं जात भले भले हूँ भगवाने कहू छे एटले आपणे बधी रीते भगवान स्वामी नारायण ने समझवानी कोशिश करवी एक इंद्रिय ज्ञान हाले नहीं भगवाननो सर्वे में वास छे एम समझवू आ संतों में भगवाननो वास छे आ भक्तों में भगवाननो वास छे मोटा मोटा देव ईश्वरों में बधा में भगवाननो वास छे खरु के खोटो जेमा भगवाननो वास होय एने आपणे वंदन करवा जोईए खरु के खोटो। हाँ आवी सरस वात समझवी एने सर्वोपरि भगवाननी वात समझ्या कहेवाय नहींतर पछी बधुं अधूरुं कहेवाय। 2067 अषाढ़ वद नौम रविसभा कुंडल धाम 24/7/2011 नी आ रविसभा में आपणे रोज हवारे जे हरिचरितम सागर की कथा करीए छीए एनो आज लगभग 44मो दिवस छे अने 52मो तरंग आव्या छीए અને અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે ભણી ગણીને જે શાસ્ત્રોમાંથી સાર કાઢ્યો છે મનમાં યાદ કર્યો છે એ આપણને આધારાનંદ સ્વામીના માધ્યમે પ્રાપ્ત થઈ રહ્યો છે। આપણે ક્યાં 6 અંગે સહિત વેદ અને બધા શાસ્ત્રો ભણીને આ સાર કાઢી શકવાના હતા ખરું કે નહીં? આ તો મારે વાલે રસોઈ કરીને થાળ પીરશો આપણને પીરશો બોલો જાતના જીવ એક કઈ પ્રકારનો મેળ નહીં આપણામાં તોય પુરુષોત્તમ નારાયણે દયા કરી મને ગણી છે ઘરની ગોલી રે તેણે હું મનમાં ઘણું ફૂલી રે આપણને ભગવાન પીરશે આવું પીરશે તો એ આપણને આનંદ થાય ને કે વાહ આવા મોટા એની મોટાઈ મૂકી અને આપણને આવી વાતું કરે અને એ વાતું આપણા માટે તો બાપ રે બાપ અમૃત કહું એને ઘી કહું એને બાસુંદી કહું એને દૂધપાક કહું કે એને રબડી કહું આ તો મળે જ નહીં અદ્ભુત વાતું છે। મૂર્તિ કો સુખ સંભારે જબ હું કાક વિષ્ટા હો જાવે સબ હું કેટલી અદ્ભુત ચોપાઈ હવારે વાત આવી હતી, બીજમાંથી વૃક્ષ થાય, વૃક્ષમાંથી બીજ થાય, રસ થાય, ફળ ફૂલ થાય, અને પાછું એમાંથી વૃક્ષ થાય. આ બધું કારણ કાર્ય ને આ બધું જગત, એ વિશે ભગવાને ખૂબ વિચાર કર્યો. પછી કીધું કે અક્ષરમાં ભગવાન રહેશે ને ભગવાનમાં અક્ષર રહેશે, બરાબર. હવારે વાત આવી હતી, ખરું ખોટું તમને યાદ છે ભૂલી ગયા? હા. અને પછી એમ કીધું અક્ષરના એક દેશમાં માયા રહેશે, બરાબર છે. ત્યારે આપણે ચર્ચા કરી કે જેમાં માયા રહે એમાં આપણે જઈને શું કામ છે. પછી સમજાવ્યું કે ભાઈ ત્યાં માયાનું કાંઈ ચાલતું નથી, માટે માયા રહ્યા કહેવાય જ નહીં, નથી ચાલતું એટલે ન કહેવાય. અને હકીકત તો એવું છે કે અક્ષરના એક દેશમાં પુરુષ રહે છે અને પુરુષના એક અંગમાં માયા રહેશે. ખ્યાલ આવ્યો? પુરુષમાં માયા, પુરુષ અક્ષરમાં, અને અક્ષરમાં પુરુષોત્તમ, અને પુરુષોત્તમમાં બધું. આ રીતે બધી વ્યવસ્થા છે. ત્યાં આપણે સર્વથી અધિક ભગવાન સ્વામિનારાયણને, પુરુષોત્તમ નારાયણને, એમની દિવ્ય મૂર્તિને સમજવી. અને એ અક્ષરના સુખની આગળ બધા જ સુખ લુખા લાગે, લુખા આનંદ કોટી બ્રહ્માના તમામ સુખ, એવું અક્ષરનું સુખ છે. અને એવા અનંત અક્ષરનું સુખ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિના એક અંગમાં સમાઈ જાય છે. અને એ મૂર્તિના સુખને તો જાનત જાનન હારા, જાણવાવાળા જાણે છે, બધાને કાંઈ એનો અનુભવ હોતો નથી. અને એ મૂર્તિનું સુખ જેણે જાણ્યું એને અનંત અક્ષરનું સુખ પણ ફીકું થઈ જાય છે, અલ્પ જણાય છે. અને અનંત કોટી બ્રહ્માંડ હોનાના હોય, અને માલ ખાન પાન વિધ વિધ પ્રકારની બધી જ સામગ્રી હોય, પરંતુ જેને ભગવાનની મૂર્તિનું સુખ આવ્યું છે એને એમાં ક્યાંય મોહ થતો નથી, ક્યાંય કોઈ જગ્યાએ રસ પડતો નથી. ભગવાનનું સુખ જે ચાખી ગયો, મહારાજના સુખમાં જેની દ્રષ્ટિ પહોંચી ગઈ, એને તો એ મૂર્તિ મૂર્તિ મૂર્તિ, મારો વાલો મારો મહારાજ એમ થયા કરે. અને જ્યારે એ ભગવાનના સુખને સંભાળે ત્યારે ભગવાન સિવાયના બધા સુખ કાકવિષ્ટા જેવા થઈ જાય છે. મૂર્તિ કો સુખ સંભારે જબ હું, મૂર્તિ કો સુખ સંભારે જબ હું, કાકવિષ્ટા હો જાવે સબ હું,
કાકવિષ્ટા હો જાવે સબ હું,
કાકવિષ્ટા હો જાવે સબ હું,
કાકવિષ્ટા હો જાવે સબ હું.
મૂર્તિ કે સુખ મેં જીતનો નૂના,
મૂર્તિ કે સુખ મેં જીતનો નૂના,
દુખ તે હી હોત હૈ દુના,
દુખ તે હી હોત હૈ દુના,
દુખ તે હી હોત હૈ દુના,
દુખ તે હી હોત હૈ દુના.
મૂર્તિ કે સુખ મેં જીતનો નૂના. હવે એક વાત એવી કરે છે કે મૂર્તિ કે સુખ મે જીતનો નૂના, તીતનો દુઃખ તેહી હોત હૈ દુના. મૂર્તિના સુખમાં જેટલી ન્યૂનતા રહે તેને તેનાથી બમણું દુઃખ થાય. જ્યારે મૂર્તિનું સુખ ન અનુભવાય ત્યારે તે બહુ દુઃખી થાય છે, એવો એક અર્થ થાય. બીજો અર્થ એવો થાય કે મૂર્તિના સુખમાં જેટલી ન્યૂનતા એને રહે છે એટલું એને બીજેથી દુઃખ પ્રાપ્ત થાય છે. માટે ભગવાનની મૂર્તિમાં સંપૂર્ણપણે જોડાઈ જવું. મૂર્તિ બિન સુખ ઈચ્છત હે જેતા, સો સુખ નહીં, સો સુખ નહીં, દુઃખ હે દુઃખ હે તેતા. આ વાત આમ જ છે, મૂર્તિ સુખ છે, મૂર્તિ સિવાય બીજું સુખ મનાય છે પણ એ દુઃખ જ છે. આજ નહીં અનુભવાતું હોય દુઃખ તો કાલ અનુભવાય, આજ નહીં ખબર પડતી હોય તો કાલ ખબર પડશે. હા, એક દી તો ભગવાનની મૂર્તિ સિવાય બીજે બધેથી દુઃખનો અનુભવ ભગવાન ખુદ કરાવશે. ત્યાંથી ઉખાડવા, પોતાના સ્વરૂપમાં ચોંટાડવા ભગવાન પોતાની મૂર્તિ સિવાય બધેથી આપણને દજાડશે, દજાડશે, બગાડશે. સમજ્યા? દોડીને મૂર્તિમાં સડી જાઉં, કાં બધે હળી ગયું હોય તો ઠરવા જેવો, તો એક જ પાણીનો ધરો હોય તો એમાં જઈને પડવું પડે ને, એમ ઠર્યા જેવી તો ભગવાન નારાયણની એક મૂર્તિ છે, એ દિવ્ય અલૌકિક સ્વરૂપ છે. માટે એમાં આપણો આત્મા ઝબોળવો, ત્યાં હેત કરવું, અને તેમાં તમામ ચેતનાઓ લગાડી દેવી.
બિન સમજ અક્ષર લગજો, તાકુ સુખ કબુ ન આવે સો.
વગર સમજણે તો અક્ષર સુધીનું સુખ પણ તેને સુખરૂપ થતું નથી. સમજણ મુદ્દાની છે.
બિન સમજ અક્ષર લગજો, તાકુ સુખ કબુ ન આવે સો.
વગર સમજણે તો અક્ષર સુધી કોઈનું સુખ આવે નહીં. સમજણ હોય જ સુખ આવે. સુખ લેવાની ચાવી સમજણ છે. બોલો, સુખ લેવાની ચાવી સમજણ. ચાવી જેની પાસે નહીં એને કાંઈ હાથમાં આવે નહીં. એમ વાત છે.
બિન સમજ મૂર્તિ હી લગ, સુખ ન આવત લેશ. અધિક અધિક ઓર સુખ હિ દેખત હોત કલેશ. મૂર્તિ બિન સુખ અવર કી જા લગ જીવ મેં આશ. તા લગ દુખ અતિ તાહી કુ કબહુ ન હોવે ના.
આ બે દોહા છે, બહુ ઊંડા છે.
બિન સમજ મૂર્તિ હિ લગ, સુખ ન આવત લેશ.
પેલા એમ લખ્યું બિન સમજ અક્ષર લગ. વગર સમજણે તો અક્ષર સુધીમાં ક્યાંય સુખ ન આવે. હવે એમ લખે છે કે જો સમજણ ન હોય ને તો ભગવાનની મૂર્તિ સુધી તમને ક્યાંય સુખ ન મળે. ભગવાનની મૂર્તિ છે, અક્ષર છે, આપણે છીએ, બધું જ છે, પણ સમજણ વિના કાંઈ ભોગવી શકાતું નથી ને ક્યાંય શાંતિ પમાતું નથી. સમજણ મુદ્દાની છે.
બિન સમજ બિન મૂર્તિ લગ, સુખ ન આવત લેશ.
લેશ સુખ આવે નહીં. અધિક અધિક ઓર સુખ હી દેખત હોત કલેશ. સમજણ ન હોય તો એમ કે છે કે ભગવાનની મૂર્તિમાં પણ અધિક 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 સુખની ચાહના રાખે તો એમાંથી ક્લેશ આવે. નવાઈ જેવી વાત છે. કેમ આવતો હશે ખબર નહીં. માટે સમજણ કેળવવા જેવી કોઈ વાત નથી. લ્યો, અધિક 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 કરવા જાય, અનવસ્થા દોષ આવી જાય, ખબર રહે નહીં તો ન્યાય શાંતિ થાય નહીં. માટે ભગવાનની મૂર્તિમાં સર્વે સુખ ને સર્વે શાંતિ રહી છે એમ માની લેવું અને પોતાની વૃત્તિઓને ત્યાં ઠારી દેવી. પછીથી અધિક અધિક કરવા જાય તો ત્યાંય ક્લેશ ઊભો થાય. ખ્યાલ આવ્યો? ઘણાને પરનો શોખ થઈ જાય, તે પર ક્રેશ જાય, આનાથી આ પર ને આનાથી આ પર ને આનાથી આ પર. તે પછી એમ ન કરાય, પછી ભગવાનને અટકી જવાય, પછી ભગવાનથી કોઈ પર નહીં તો સુખ આવે, નહીતર પછી ક્લેશ આવીને ઊભો રહે. બોલો, શાસ્ત્રોને માનવું જોઈએ. ઉટાંગ જ્ઞાન નો આલે, મન ફાવે એમ બધા જેને ઠીક લાગે એમ જીકે જાય તો કાંઈ મેળ રહે નહીં, ઉપાધિ થઈ પડે. મૂર્તિ બિન સુખ અવર કી જાલગજી અમે આશ. હવે બહુ મોટી વાત કરી. મૂર્તિના સુખ સિવાયની બીજા કોઈ પણ પદાર્થમાંથી કે ક્યાંયથી ક્યાંયનું પણ જો સુખ જરા કંઈ મનમાં રૂચતું ગમતું હોય ને ઈચ્છા હોય, તાલગ દુઃખ અતિ તાહીકુ, ત્યાં સુધી એને અતિ દુઃખ આવશે. કબહુ ન હોવે નાશ, દુઃખ ક્યારેય નાશ થવાનું નથી. દુઃખ તો ત્યારે જ નાશ થાય જ્યારે મૂર્તિમાં જ સુખ માને. મૂર્તિ સિવાય બીજે સુખ માન્યું? જરી કંઈ માન્યું? હા માન્યું, તો દુઃખી થાઓ. અલા તમે કેટલા દુઃખી થાઓ? તો કે મૂર્તિ સિવાય બીજે કેટલું સુખ માન્યું છે કહો. કિલો, બે કિલો, પાંચ કિલો, બસ એની બારોબાર દુઃખી થાઓ. મૂર્તિમાં જ સુખ માનો, પ્લીઝ. મૂર્તિમાં જ સુખ માનો, બીજે સુખ માન્યું તો દુઃખી થાઓ. આપણે એટલે જ દુઃખી થઈ જ, બીજે ક્યાંક સુખ માનીને જ બેઠા હોઈએ છીએ. ન્યાથી પછી જે ફૂંફાડો મારીને દુઃખ નીકળે કે ન પૂછો વાત, પછી આંખીઓ છોડતા ભાગી મારી નાખ્યા. આપણે તો હારું માન્યું હતું, હવે હેઠો બેહીને હારા તો એક ભગવાન છે, ન્યા હારું માન્યું ને બીજે ક્યાં ગલાણો.
अज मूर्ति बिन सुख अवर की जा लग जी में आश तालग दुख अति ताही को अजी कब हु न होवे नाश वेद अनंत ही ग्रंथ पढ़ने को है सिद्धांत यह
वेद अनंत ही ग्रंथ
भले भले
पढ़ने को है सिद्धांत यह
अरे वेद अनंत ही ग्रंथ पढ़ने को है सिद्धांत यह
वेद अनंत ही ग्रंथ पढ़ने को है
આગળ જે વાત આવી ને કે મૂર્તિ સિવાય બીજે સુખ માન્યું અને કોઈથી દુઃખ મટવાનું નથી, બસ વેદ ને અનંત શાસ્ત્ર ભણ્યાનો આ જ સિદ્ધાંત છે, એટલું જ રહસ્ય. આ પકડાણું ભણ્યા ગણાવ, નહીતર ભણ્યા હોવા છતાં કોઈ અર્થ નથી. વેદ અનંત હી ગ્રંથ પઢને કો હે સિદ્ધાંત યહા
વેદ અનંત હી ગ્રંથ પઢને કો હે સિદ્ધાંત
सिद्धांत को सिद्धांत ग्रहे सर्वे शास्त्र ना बधाज शब्दों शब्दों रूपी समुद्र ने मथी 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 ने सिद्धांत नो सिद्धांत ये काढ़ो छे ये तमारी आगळ कहूं छू. कोणे काढ्यो छे? શ્રીજી મહારાજે. બતાવી દઉં, ધ્યાન થી સાંભળી લો, પકડી લો, પકડી લો. આપણે બધા શાસ્ત્રો ક્યાં ભણવાના? શબ્દ માત્ર ને મથી ને એમાંથી આપણે ક્યાંથી ઘી કાઢવાના, સાર કાઢવાના? આ તો મહારાજે દયા કરીને શબ્દ માત્ર ને મથી ને સાર માં સાર કાઢીને આપ્યો કે આ સોરઠો છે. જબ લગ મૂર્તિ માહી સુખ ન દેખાય જીય કુજહી
જબ લગ મૂર્તિ માહી
જ્યાં સુધી મૂર્તિમાં જીવને સુખ દેખાય નહીં
તબ લગ નરક કહાહી દેવ મનુષ્ય લગ સબ હિતે હે
તબ લગ નરક કહાહી દેવ મનુષ્ય લગ સબ હિતે હે.
સમજે? જો જ્યાં સુધી જીવને મૂર્તિમાં સુખ ન દેખાય ત્યાં સુધી તે દેવ અને મનુષ્ય સુધીના બધા સુખો નરક જેવા છે. ફરીવાર, જ્યાં સુધી જીવને મૂર્તિમાં સુખ ન દેખાય, ભગવાનની મૂર્તિમાં સુખ ન દેખાય, મૂર્તિમાં સુખ ન અનુભવાય, ત્યાં સુધી તે દેવ હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, ગમે એવા મોટા હોય તોય ભલે, એ બધાયના બધા સુખો નરક જેવા છે. દેવના મનુષ્યના મોટા મોટાના કહેવાતા મોટા મોટા સુખો પણ નરક જેવા છે. આ સારનો સાર શાસ્ત્ર માત્રનો આટલો. ભગવાનની મૂર્તિમાં સુખ દેખાય, એ સુખ અનુભવાય તો જ તમે સુખી. બાકી દેવ હો કે મનુષ્ય હો કે મોટા ગમે તેવા હો, આકાશમાં ઉડતા હો કે અનંત રૂપ લઈને ફરતા હો કે બ્રહ્માંડો ચલાવતા હોય તો એ શું થઈ ગયું? તમારા એ બધા સુખો ભગવાનની મૂર્તિના સુખ આગળ નરક જેવા છે, નરક જેવા. તારે પછી આ બધા જ શાસ્ત્રનો સાર છે. ભલે ભલે.
જબ લગ મૂર્તિ માહી સુખ ન દેખાય જીય કુજહે
જબ લગ મૂર્તિ માહી
જ્યાં લગી આ જીવને
તબ લગ નરક કહાહી દેવ મનુષ્ય લગ સબ હિતે હે
તબ લગ નરક કહાહી દેવ મનુષ્ય લગ સબ હિતે
હે અરે ભાઈ
દેવ મનુષ્ય લગ સબ હિતે હે
દેવ મનુષ્ય લગ સબ હિતે
હે. આવું ભગવાનને પોતે વેદાદિ ગ્રંથો ભણ્યા પછી એમાંથી તત્વ ખેંચ્યું. આ અધ્યાયનું નામ શ્રી હરિનું તત્વચિંતન. આવું તત્વ ખેંચ્યું, બોલો આપણને આવું આવડે? આપણે ભગવાનની મૂર્તિ સિવાય જ્યાં હોય ને સુખ માનીને બેઠા છીએ. શું કરવું હવે, કેદી સમજણ આવશે, હાય હાય કેદી આવશે સમજણ. જ્યાં હોય ત્યાં સુખ માનીને બેઠા છીએ, બોલો જ્યાં હોય ત્યાં. આપણને તો મૂર્તિ સિવાય બધે જ્યાં હોય ત્યાં ગમે છે, સારે મનાય છે, રસ પડે છે, ને એમ લાગે છે કે આ મળે તો સારું, ને આમાં બહુ મજા આવે, ને આ હા આ કેવા આનંદ ભોગવે છે, ને આને કેવું સારું છે, ને આને ધંધા પાણી ને આમ તેમ, ને જ્યાં હોય ને આપણને એવા આવા બધા હડેલ વિચારો આવે છે કે ન પૂછો વાત. માટે હજી સમજણીમાં તો બહુ કાચું જણાય છે સંતો, ઘણું કાચું જણાય છે. ભગવાનની મૂર્તિના સુખને જ સુખ માનીએ ને બીજે ક્યાંય સુખ ન માનીએ ત્યારે બધા શાસ્ત્રનો સાર પામ્યા. નહીતર ભણ્યા હોય, એ ગોખ્યું હોય, વાંચ્યું હોય, પણ શું હવે એનાથી કંઈ નમળે એમાં લેવાનું. અભિમાન વધે, હું આટલું ભણ્યો એમ, મેં આટલું વાંચ્યું, મેં આટલા પાઠ કર્યા, સારું કર્યું પાઠ કર્યા, પાઠ કર્યા હું ભણ્યું, આ અંદર ઉતરી જાય તાર હાશું. શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રીહરિ, શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષા પોતાના પિતા પાસેથી પામ્યા, અને અષ્ટાક્ષર મંત્ર પણ પોતાના બાપુજી પાસેથી લીધો, શરણ મંત્ર પણ પિતા પાસે સિદ્ધ ઘનશ્યામ લીધો. સંસાર સાગરથી મોક્ષ મેળવવા માટે અષ્ટાક્ષર મંત્રનો બાલુડો ઘનશ્યામ નૈષ્ટિકવર્ણી બનીને વારંવાર જપ કરવા માંડ્યા. તે મંત્રનો એવો મહાન પ્રતાપ છે, એવો મહાન પ્રતાપ છે કે તેના જપથી જીવ માયાના બંધનથી છૂટીને સ્વતંત્ર મુક્ત થાય છે. માટે ભગવાનના મંત્રનો જપ કરો, જપ કરો, જપ કરો. શ્રી ઉદ્ધવ સંપ્રદાયના જે રહસ્યમય સિદ્ધાંત છે તે બધા નાના એવા શ્રી ઘનશ્યામે જાણી લીધા, નાની ઉંમરમાં જાણી લીધા. નાની ઉંમરમાં બધા વેદાધિક શાસ્ત્ર ભણી લીધા, નાની ઉંમરમાં કેવો સાર યાદ રાખ્યો શાસ્ત્રમાંથી ખેંચીને. આપણે શાસ્ત્રમાંથી યાદ તો રાખ્યું હોય, પણ બધું એવું રાખ્યું હોય સારરૂપ યાદ કરવું એ બુદ્ધિશાળી પણ ગણાય. પોતાના પિતા જે રીતે કહે બતાવે તે રીતે શ્રી હરિ દિન રાત રહેતા હો. શ્રી હરિ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા પ્રેમથી કરતા, સમય સમય પ્રમાણે સેવા કરતા, સ્વયં ભગવાન હોવા છતાં દાસની જેમ વર્તતા, બોલો સ્વયં ભગવાન હોવા છતાં દાસની જેમ વર્તતા. અને આપણે દાસ ગુડાણા છીએ તો એ સ્વામીની જેમ વર્તીએ છીએ, હો તો સ્વયં ભગવાન હતા તો પણ દાસની જેમ વર્તતા, જેનાથી અનંત જીવોમાં એની અસર થતી, હોમાં દાસપણું આવતું. અને મોક્ષ માર્ગે આગળ વધાતું બધાને, મોક્ષ માર્ગમાં તો દાસનું પદ જ અધિક છે. જ્યારે પોતાના જીવમાં હું શ્રી કૃષ્ણનો દાસ છું આવું દ્રઢ થાય ત્યારે તેને કાળ અને કર્મ પીડી શકતા નથી. આટલી અદ્ભુત વાત છે. મોક્ષ કરણ માર્ગ મે જે હા દાસ પદ અધિક હે તે હા, દાસ પદ અધિક હે તે હા. આપણે બધા છે ને મોક્ષ માર્ગમાં છીએ, આધ્યાત્મિક રસ્તે છીએ, કલ્યાણ કરવા નીકળ્યા છીએ. આ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ શું બાબત કહેવાય તેની આપણને ખબર હોવી જોઈએ, દાસપદ. દાસ થઈ રહ્યો એટલે કલ્યાણ થઈ રહ્યું. દાસ જેવી કોઈ ઉત્તમ વાત નહીં. કૃષ્ણદાસ જી હોવત જબ હું, જ્યારે એમ થયું કે હું ભગવાનનો દાસ છું. કાલ કર્મ ન પીરત તબ હું, પતી ગયો દાસ થયો એટલે કાળ કર્મ માયાથી પર થઈ ગયો. કાલ કર્મ ન પીરત તબ હું, પછી કાળ કર્મ માયા કોઈ પીડતું નથી. અર્થાત કાળ કર્મ ને માયા આપણને ત્યાં સુધી જ પીડે છે જ્યાં સુધી આપણે સંપૂર્ણ દાસ થયા નથી. જેટલા સ્વામી છીએ એટલા આપણને કાળકર્મ ને માયા એના દાસ રાખીને પીડવાના પીડવાના પીડવાના. જેટલા આપણે ભગવાનના દાસ થઈ જઈશું એટલે આપણને પરમેશ્વરના દાસ જાણીને કાળકર્મ અને માયા આઘારીને વંદન કરશે કે આ તો ભગવાનનો દાસ છે. પણ જરી કઈ આપણે સ્વામી રહ્યા, કોઈનાય સ્વામી રહ્યા, કોઈમાં આ મારું છે એમ ભાવના રાખીને મમત્વ કર્યું અને આ હું કરું છું એમ માનીને અહમ કર્યું, આવી રીતના અહમ મમત્વે યુક્ત આપણે રહ્યા અને દાસપણામાંથી જો ગયા તો માયા આપણને હેરાન કર્યા વગર રહેવાની નથી. કાળકર્મ અને માયા પીડ્યા વગેરે આપણને છોડવાના નથી, એ દાસને જ પીડતા નથી, બાકીનાને કોઈને છોડતા નથી. દાસપદ અધિક છે. સત્સંગમાં જ્યારથી આવ્યા ત્યારથી એક જ ધારું, દાસપદ આપણે સિદ્ધ કરવું જોઈએ. સત્સંગમાં પગ મૂક્યો ત્યારથી રોજ ઉઠીને દાસ થવાનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારથી કંઠી બાંધિક સત્સંગી થયા આમાં આવ્યા ત્યારથી જ સેવક થવા માટે આપણે રોજ રોજ કાંઈક ને કાંઈક ઉપાય ગોતવો પડે. રોજ રોજ સેવક થવાય એ રીતે જ આપણે શીખવું જોઈએ, ભણવું જોઈએ, વાંચવું જોઈએ, વિચારવું જોઈએ, કાર્ય નાના મોટા સર્વે કરવા જોઈએ કે જે બધું કરવાથી આપણે વહેલી તકે દાસ થઈએ, સેવક થઈએ, સ્વામિત્વ અને સ્વતંત્રતા આપણી મટે. આમ જ કરવું જોઈએ ત્યારે જીવતો સ્વામી થવા ને સ્વતંત્ર થવા બિચારો રોજ ઉઠીને કંઈક ને કંઈક ઉધામાં કરતો હોય છે. લો સમજણ જ નથી એને કે કલ્યાણના માર્ગમાં હું સારું કહેવાય ને હું મોળું કહેવાય. એટલે આ કલ્યાણના માર્ગમાં દાસ થવું એ જ સારું કહેવાય, બાકીનું બધું મોળું કહેવાય. એમ ભગવાન શ્રી હરિએ વિચાર્યું, માયા ચમકી કરહી જે હું તાકુ પીરી સકત ન દેહુ,
કોઈ પીડી શકે નહીં. માયા જમકી કર કાળ કર્મ કોઈ પીડી શકે નહીં દાસને.
અરે ભાઈ દાસ સે દુઃખ સબ હોવત દૂરા,
બડે કુ દુઃખ હોવત પૂરા, બડે કુ દુઃખ હોવત પૂરા.
દાસ નો થાય અને સ્વામી થાય મોટો થવા જાય એને દુઃખ પૂરેપૂરો હેરાન કરે એવું લખ્યું.
બડે કુ દુઃખ હોવત પૂરા,
બડે કુ દુઃખ હોવત પૂરા,
બડે કુ દુઃખ.
હા વાંચો, મોટાને સુખ ન હોય શાંતિ ન હોય, મોટાને બહુ દુઃખ હોય આપણને એમ લાગે છે કે મોટા સુખિયા રવા દો.
ભાઈ બડે કુ દુઃખ હોવત પૂરા,
બડે કુ દુઃખ હોવત પૂરા,
દાસ સે દુઃખ સબ હોવત દૂરા.
ઘરની દિવાલ ઉપર લખવા જેવી ચોપાઈ છે,
દાસ સે દુઃખ સબ હોવત દૂરા, બડે પર ઈર્ષા સબકું આવે, તેહી કર દાસ પદ હે અધિકારી, સો પદ ગ્રહણ કરે હરિદાઈ,
ભલે ભલે
ગ્રહ
करे हरि चाई।
આપણી બુદ્ધિ ઊંધી છે, આપણે જે માનીએ છીએ એનાથી ભગવાન હા ઊંધું માને છે। આપણે મોટાઈમાં સુખ માનીએ, બડા થવા તો રોજ ઉઠીને બડાઈ મારી, રોજ ઉઠીને બીક લાગે છે કંઈક નાનો નો મને બધા કરી નાખે, બધા મોટા થઈ ગયા ને હું કંઈક નાનો નો રહી જાઉં। બોલો, મોટા થવા સારું તો હાંજ પડી હતર કળવળ સળ ને ઉંદર હજાર કરી છે, અને મહારાજે શું કર્યું? દાસપદ ગ્રહણ કરે હરિ ચાઈ। ભગવાને તો ચાઈ ને દાસપદ ગ્રહણ કર્યું। હેતુપૂર્વક વાત કરે છે, શું કામ ગ્રહણ કર્યું તો કે છે, દાસ સે દુઃખ સબ હોવત દૂરા, એક કારણ દાસ થી બધા દુઃખ દૂર રહે છે। બડે કુ દુઃખ હોવત પૂરા, અને મોટાને પૂરેપૂરું દુઃખ થાય છે એવું મહારાજ કે મેં નજરે જોયું જગતમાં। હવે એનો કારણ કે છે, એનું શું કારણ? તો કે છોટે પર ઈર્ષ્યા કૌ ન લાવે, નાનાની ઈર્ષ્યા કોઈ નથી કરતું, બડે પર ઈર્ષ્યા સબકુ આવે, જે મોટો થાય મોટો ઉત્સવ કરે, જેના સન્માન માન વધારે થાય, જેને બહુ લોકો વખાણે ચાહે, ત્યારે હવને એની ઈર્ષ્યા આવે ને બળતરા થાય, કલ્યાણ આની કાંઈક પત્રિકા બહાર પાડો, આની કાંઈક નિંદા કરો, આને જરાક ડાઉન કરો, નહીતર પાછા આ મોટા થઈ જશે। બોલો, આમ જગતમાં સ્પષ્ટ દેખાય છે, શ્રી હરિને દેખાણું આપણને નથી દેખાતું। તેહી કર, આવું હોવાથી દાસપદ અધિકાઈ, દાસપદ જેવું કોઈ અધિક શ્રેષ્ઠ સુખદાયી પદ નથી, એટલે સો પદ ગ્રહણ કરે હરિચાઈ, માટે સુખના ધામરૂપ દાસપદ ભગવાન શ્રી હરિએ ચાઈને ગ્રહણ કર્યું, સમજીને ગ્રહણ કર્યું। કહો છે ને અદભુત વાત, અને આપણે કયું પદ ગ્રહણ કરવા સારું મથીએ છીએ મને કહો, લ્યો કયો લ્યો, હે તો આપણા દિલમાં તો એમ થાય ક્યારે મને મોટે મળે, ક્યારે કાંઈક હેન્ડલ મળે, ખાતું મળે, ચૂંટણી ઊભા રહું તો કંઈક પદ મળે, ટ્રસ્ટી પદ, બોલો પ્રમુખ પદ, સભ્ય પદ, મહંત પદ, કંઈક મહંતાય મળે, કોઠારી પંડારી પૂજારી પણ મળે, બીજું ત્રીજું જે જેનું કહેવાતું હોય તે ડિગ્રીઓ મળે। હવે ભગવાન કે એમાં બધે દુઃખ જ છે, દાસમાં સુખ છે, આ વાત શ્રીજી મહારાજની અને આપણી કેટલો ફેર છે મને કહો લ્યો। હવે ભગવાન સમજે છે એમ સમજશું ત્યારે સુખિયા થશું, આપણે સમજીએ છીએ એમાં સુખ નથી, આપણી સમજણ ખોટી છે લ્યા ભાઈ। આ ભગવાનની સમજણ પકડો, નાના રહેવામાં સુખ છે એવું શ્રી હરિ માને છે, ને આપણે મોટા થવામાં સુખ છે એવું માનીએ છીએ, આ જે ફેર છે આખો ઉગમણો આથમણો એ સમજીને આપણે ટાળવો પડશે, ઠાકોરજીની જે સમજણ છે એ ગ્રહણ કરવી પડશે। હવે સાંભળજો, સૂર્ય અને ચંદ્ર જો મોટા કહેવાય છે તો તેને વારંવાર રાહુ ગ્રહણ કરે છે। હવે દાખલા આપે છે, મોટાને દુઃખ કેવા આવે, ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે બાપા મોટા થવા મજા નથી, સમજાણું, અને મારું ન માનતા હો તો રઘુવીરજી મહારાજને પૂછજો કે એમાં શું હવાજ છે, એમ કહેતા, અને એવા તો અમને ઘણા અનુભવ છે એમ કહેતા, અને ગોપાલ સ્વામીની જોડીમાંથી કોલસાના કાઢનારા અહીં બેઠા છીએ અમે એવું કહેતા, મોટા થાય એની વાહે જાજા જણા થાય હો, એમાં સુખ નથી, નાના રહેશે ને એને બહુ સુખ છે, પણ ઘણાને એમ થાય છે કે આપણે નાના રહી ગયા વાહે રહી ગયા, આ બધા મોર થઈ ગયા ને મહાન થઈ ગયા. તે ઓલી મોર થવા ને મહાન થવા કેટલાક પ્રકારના શ્લોક ને કેટલાક પ્રકારની વાત ને કેટલાક પ્રકારનું કાંઈ ક્રિયા ને કળા ને બીજું ને ત્રીજું ને શીખીને હબ મોટું થવું, અને પાછું એ બધું ખપાવે છે એમાં ખબર, ભગવાનને રાજી કરવા, રવા દે ભાવ મલકો રાખો, બીજો રાજીપાનું બાનું છે. મોટા થવાનું તાન તો અદમ્ય છે, અને એને રાજીપો નામ પાછું આપી દઈએ, હવે જાણે કેટલું રાજી કરવા કરે છે. એટલે આ ભાઈ હશે તો સારું, નહીતર ઉપાધિનો પાર નથી, હોય રાજી કરવા, ન કરતા હોય એવું નહીં પણ હોય તો સારું, નહીતર નર્યું મોટે ફારું થાય, બસ મોટે તો મળે, પણ એમાં કોઈ દી શાંતિ ન મળે, સુખ ન મળે, હેડેડ થઈને પૂરું થાય. સૂર્યચંદ્ર મોટા થયા તો વારંવાર રાહુ એને ગળે છે, તારા નાના છે તો રાહુ એને ગ્રહણ કરતો નથી. દાખલો નાનામાં નાનું થવું, જેમ કે નાની ધરો, પણ એ કુણી કુણી નદીની કિનારે નાની નાની ધરો હોય ને કિલબિલિયા કરતી હોય, સમજાય, એકબીજે એકાબીજે આમ વાતું કરતી હોય, તમે નદીને કાંઠે જાઓ ને ધરોને જોજો આમ ઊભ્યું હોય, એમ એકાબીજા આમ ભટકાય ને કેમ છો મજામાં આમ છે તેમ છે પડકારા કરતી, અને પાણીનું પૂર આવે ને તો એકાબીજી એકાબીજાને હાથ જાળીને હોઈ જાય, અને પાણી ઉપરથી વાહ જાળવી જાય, પણ ધરોને કાંઈ ન થાય. હા, આવા નાના થવું ને આવા હંપીલા રહેવું, તો ગમે એવી આપત્તિને વિપત્તિ આવે તો કાંઈ વાંધો આવે નહીં. આપણે ઓલા ભેંસુનું પાડરું, ઓલા પાંચ સિંહ પકડ્યું હતું એ તમને બતાવ્યું હતું ને, પછી બધા ભેગા થઈને આવ્યા ને સિંહને સિંગડે ચડાવીને ઉલાડ્યો, પાડરું બસાવ્યું, હંપ રાખીને જો એ રહ્યા તો એ સિંહના મોઢામાંથી બચ્ચું બચાવી લીધું. આ ભેગા થઈને હંપ રાખો એ વસ્તુ મસ્ત છે. ધરોની જેમ નાના રહેવું ને હંપીને રહેવું, મોટું ઘાસ તૂટીને ઉડી જાય છે પણ બધી ધરો નિર્ભય રહે છે. હે, નદીને કાંઠે મોટા મોટા ખીજડા ને બાવળિયા ને ઠૂંઠા હોય, છાતી કાઢીને બેઠા હોય, પાણી આવે ત્યાં આમ આમ કરે, પાણીના ઘોડા આવે પછી એમ કે ઉભો રે તારી જાતના ઠૂંઠા, વેવો મૂળિયામાંથી ઉપાડે ખારા સમુદ્ર ભેગો કરે, કંઈક ઠૂંઠા કાઢીને સમુદ્રમાં નાખી દીધા, અને ધરો એ હજી કિલબિલિયા કરે. એ કે અમને કાંઈ ન થાય, નમી જઈએ છીએ અમે, પાણી આવે ને તે હામાં નથી થતા, નમી જાય એટલે પાણી માથે ત્રીયું જાય. અમુક એવા માથા ભારે માણા આવે ને જગ્યા જ દઈ દેવાય તરત જ. લ્યો આપણે હવે આમ ઠૂંઠ થઈને ઊભા રહી દીધી તોડ નાખે આપણને, એને તો કાંઈ ન હોય, બુલડોઝર રોડે હેલું આવતું હોય ધમધમાવીને, અને આપણું કૂટર લઈને જતા હોય ને આપણે રાઈડની એક બાજુ આવે એક બાજુ એ કંઈ એક બાજુ જાય, આપણે સાને મને એક બાજુ લઈ લેવાય ને જરા કડે ને ત્યાં ખાલી અમીએ જઈએ એક બાજુને બદલે આવું છે. પણ જીવને અહંકાર બહુ ભાઈ ભોફીંડાઈને, જેમ સમજ્યા ભોફીંડાઈને પરોણો મારો ને તો એવું લાલસોળ થઈને મોઢું ફાડે, જાય નહીં હો સામું થાય, નમે નહીં, નમે શાંતિ છે, પણ જીવને અહંકાર બહુ છે.
નિર્માણ નિર્ભય પદ મહાયામે વિઘ્ન ન કોઈ, માન અનંત ભય પદ કે વિચારે યું હરિસોઈ. નિર્માણ નિર્ભય પદ મહાયામે વિઘ્ન ન કોઈ, આ તો શ્રીજી મહારાજ ના વિચાર છે કે નિર્માણ જે છે, નિર્માણ એ નિર્ભય પદ છે. નિર્માની પણ એટલે ભય વિનાનું સ્થાન, એમાં કોઈ વિઘ્ન નહીં. માન અનંત ભય પદ હે, માન એટલે અનંત ભયનું સ્થાન. બોલો હવે આપણને માન જ ગમે છે, અનંત ભયનું સ્થાન જ ગમે છે. આ મોટી મોટી સત્તાઓ મેળવેલા ને કંઈક ને બોમ્બ બાંધીને કંઈક ને ગોળીઓ ઉડાડી દીધા ને કંઈક મરી ગયા ને સત્તા પડી રહી, તો એ ખુરશી ખાલી રહેશ? એ ખુરશી માટે બેહવાની ખુરશી પ્રાપ્ત કરવા તો માણા કેટલા ઉધામા કરે છે, અને ખબર છે કે ત્યાં બેઠેલાની વાહે દુશ્મનો ફરે છે, એને ગમે ત્યાં માની નાખે, કેટલાય અંગરક્ષકો રાખવા પડે એવી જગ્યા કે જ્યાં ભયનો પાર નથી, તોય પણ હોવને એ જગ્યા મેળવવાનો કેટલો બધો આગ્રહ રહે છે. માન અનંત ભય પદ હે, નિર્માન નિર્ભય પદ મહાયામે વિઘ્ન ન કોઈ, વિચારે યું હરી સોય. ભગવાને આવો વિચાર કર્યો, લ્યો આવો વિચાર કોઈને આવડે?
આ તો માયા પર વિચાર છે. જ્યારે દુનિયા આખી માન મોટેપના પદમાં ખેંચાઈ રહી હોય એના માટે તો કેટલાય ખૂન થઈ જતા હોય, સત્તા માટે, સંપત્તિ માટે, અને કોઈ વાતની શાંતિ નહીં એમાં, તોય લોકો બોલો જાનના જોખમે એ સત્તા મેળવેશ અને જાનના જોખમે સત્તા ભોગવેશ. ઉજાગરા કરીને વળખાઈને માંદા પડી જાય પણ સત્તા છોડે નહીં. ભગવાને વિચાર્યું કે નિર્માણ રહેવામાં બહુ શાંતિનું સુખ છે, અહમ મેળવામાં તો આનંદનો પાર જ નથી. આવો વિચાર પુરુષો તમે કર્યો, જીવનું કામ છે આ વિચારવું? બિચારાને જ્ઞાન જ નહીં, હું વિચારે.
માન મોહ મહાદોષ સો ચિતના આત્મરૂપ હોય, તજના અવર સબ અનંત ગુણ મે ગુણ એહી ગુણ હે સબસે અધિક,
અનંત ગુણ મે ગુણ
વાવા
એહી ગુણ હે સબસે અધિક,
અનંત ગુણ મે યહી ગુણ હૈ સબસે અધિક,
અનંત ગુણ મે ગુણ હૈ સબસે અધિક,
અરે યહી બિન સબ હી નૂન હરિ બિન સબ હૈ વિઘ્ન કર,
યહી બિન સબ હી નૂન હરિ બિન સબ હૈ વિઘ્ન કર,
અરે હરિ બિન સબ હૈ વિઘ્ન કર,
દોહોના બે સોઠા સુખી થવાની અનુપમ ચાવી છે આ દોહો. નિર્માણ નિર્ભય પદમહા મસ્ત સૂત્ર છે. નિર્માણ નિર્ભય પદમહા, નિર્માણ નિર્ભય પદ છે, મહાન નિર્ભય પદ. યામે વિઘ્ન ન કોઈ, માન અનંત ભય પદ હે, વિચારે યું હરી સોય. આ ભગવાનના વિચાર છે.
માન મોહ મહાદોષ સો જીતના આત્મરૂપ હોય, માન અને મોહ એ બંને મહા મોટા દોષ છે, તેને આત્મરૂપે થઈને જીતવા જોઈએ. વર્તના સદા અદોષ અને હંમેશા દોષ રહિત વર્તવું જોઈએ.
લ્યો અને આત્મરૂપે થઈએ તો નિર્દોષ વર્તન થઈ શકે છે.
હરિબિન તજના અવર સબ,
હાવ નાનું એવું વાક્ય છે અને બધા અક્ષરો હાવ રસ્વ છે. જો હરિબિન તજના અવર સબ, ભગવાન વિનાનું બધું તજી દેવું, એકલા ભગવાન રાખવા, આ સુખી થવાનો ઉપાય. ભગવાન સિવાયનું કાંઈ પણ રાખ્યું એટલે એટલા દુઃખી. ભગવાન વિના આપણે શું શું રાખ્યું છે એ તો વિચારો. શું શું પરમેશ્વરની મૂર્તિ સિવાયનું ગ્રહણ કરી રાખ્યું છે જીવમાં, બુદ્ધિમાં, આત્મા, સંસારમાં, જગતમાં, ઘરમાં, લોકમાં, સત્સંગમાં, સંપ્રદાયમાં ભગવાનની મૂર્તિ સિવાયનું શું શું ચાલી રાખ્યું છે, પકડી રાખ્યું છે, પોતાનું કરી રાખ્યું છે, કરવાની આશા છે, આનો વિચાર કરવો જોઈએ. કેમ જે હરિબિન તજના અવર સબ, ભગવાન વિનાનું બધું તજો, એકલા ભગવાનને ભજો, ભગવાનમાં જ વૃત્તિઓ તલ્લીન રાખો, આ જ સુખી થવાનો માર્ગ છે. જેટલું ભગવાન વિનાનું હશે એટલું દુઃખ આવશે, આજ નહીં આવે તો કાલ આવશે. આમ ભગવાન નીલકંઠજી વેદો ભણ્યા પછીનો જે એનો વિચાર છે એ અહીંયા આધારાન સ્વામી લખે છે કે ભગવાને આવો વિચાર કર્યો, શાસ્ત્રોમાંથી આવો સાર કાઢ્યો. અનંત ગુણ મે ગુણ યહી ગુણ હે સબસે અધિક, યહી બિન સબહી નૂન હરિ બિન સબ હે વિઘ્ન કર. હવે અનંત ગુણનો એક ગુણ બતાવે છે, આત્મસત્તા રૂપે રહેવું તે સમગ્ર ગુણોમાં ઉચ્ચ ગુણ છે. બોલો, અનંત ગુણ મે ગુણ સર્વે ગુણોમાં શ્રેષ્ઠ ગુણ છે, શું આત્મસત્તા રૂપે રહેવું, ભગવાન સિવાય બધું છોડી દેવું, આ સૌથી શ્રેષ્ઠ ગુણ છે, સૌથી અધિક છે. એ સિવાય બધા જ ન્યૂન છે. યહી બિન સબહી ન્યૂન, ભગવાન સિવાય બધું જ વિઘ્નરૂપ છે એમ માનવું. ભગવાન એક જ વિઘ્નરૂપ નથી, દુઃખરૂપ નથી, બાકી બધું દુઃખરૂપ છે છે છે, એક વાર નહીં અનેક વાર કહીએ છે. એ તો નો અનુભવ થયો હોય ત્યાં સુધી, બાકી ખબર પડે તો ખબર પડી જ જાય. અનુભવ થાય તો ક્યાં જવું, ક્યાં અલ્યા અહીંથી દુઃખ નીકળ્યું, હા આમાંથી એ નીકળ્યું, હા આમાંથી એ નીકળ્યું. એક ભગવાનની મૂર્તિ જ એવી છે કે એમાંથી દુઃખ નહીં નીકળે, બાકી નીકળે, બધું જ વિઘ્નરૂપ છે એમ કહે. જુઓ મહારાજના વિચારો જુઓ કેટલા સરસ છે. અનંત ગ્રંથોને વારંવાર વાંચ્યા વિચાર્યા, વિચારોને પરિણામે એવો વિવેક થયો. ગ્રંથો વાંચ્યા પછી વિચાર્યા, વિચારતા વિચારતા વિચારને અંતે એવો વિવેક થયો તત્વનું તત્વ એક શ્રીહરિ જ છે. લ્યો, વિચારીને આ નક્કી થઈ ગયું કે તત્વનું તત્વ એટલે કે સારનું સાર એક શ્રીહરિ છે, કારણના કારણ. સિદ્ધાંતોનો સારરૂપ સિદ્ધાંત પણ એક શ્રીહરિ છે. સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એક મહારાજ છે. શ્રીહરિના વિના સમગ્ર અસાર જણાયું, આને બુદ્ધિ કહેવાય, આને ભણ્યા કહેવાય, આને સાર કાઢતા આવડ્યો કહેવાય, આને ડાપણ કહેવાય. લ્યો કે ભાઈ ભગવાન સિવાય તો કાંઈ સાર નથી. નિર્માનીપણે સારા ગુણોને સ્વીકાર્યા, સારા ગુણો સ્વીકારવામાં નિર્માની થવું પડે છે, નહીતર સારા ગુણ સ્વીકારવાને બદલે સારા ગુણવાળાની હારે ઈર્ષ્યા જ થાય. અહંકારી માની અભિમાની જીવથી સારા ગુણ સ્વીકારાતા નથી, સારા ગુણવાળાની હારે ઈર્ષ્યાને ટોંચ થાય છે. એટલે શબ્દ લખ્યો કે નિર્માનીપણે સારા ગુણોને સ્વીકાર્યા. અને જો આપણે સારા ગુણોનો ખપ હોય ને તો નિર્માની થવું પડે, તો જ સારા ગુણો આવે. કારણ કે સારા સારા ગુણો તો આપણાથી નાના હોય એમાંય હોય, તો એ તો નિર્માની થાય એ તો આવે. અને એને ગણીએ, વખાણીએ, સમજીએ, આદર કરીએ તો એ ગુણ આપણામાં આવે. આપણે કાઢી જ નાખીએ તો કાંઈ આવે નહીં. સત્વ રજ અને તમ ત્રણ ગુણોને પણ જોયા વિચાર્યા, ભગવાનમાં તે ગુણોનો લેશ પણ નથી. લ્યો આ બધા ગુણો વિચાર્યા, માય ગુણો. ને પછી એમ વિચાર થયો કે આ ત્રણ ગુણમાંથી એકેય ગુણ પરમેશ્વરમાં નથી. ભાગવતજીનો પહેલો શ્લોક, યત્ર ત્રિસર્ગો મૃષા
ગુણાતીત શ્રી હરિ કહાવે, ગુણાતીત શ્રી હરિ કહાવે, ત્રિગુણાત્મતા કુન પાવે, ત્રિગુણાત્મતા કુન પાવે. નિર્માન ગુણ ગુણ સે હે પ્યારા, નિર્માન ગુણ ગુણ સે હે પ્યારા, નિર્માન ગુણ સબ ગુણ સે હે પ્યારા, નિર્માન ગુણ સબ ગુણ સે હે પ્યારા. યહી હે આત્મ તત્વ વિચારા, યહી હે આત્મ તત્વ વિચારા. હરિ હિત જો હોવત નિર્માના, તાકો બઢત સદા અતિમાના, તાકો બઢત સદા અતિમાના. ઓર નિર્માન સે શુભ ગતિ હોવે, ઓર નિર્માન સે શુભ ગતિ હોવે, આવાગમન દુઃખ ન હોવે, આવાગમન દુઃખ
ત્રણ ગુણ ગુણ ભગવાનમાં નથી, ભગવાન તો સદાય ને માટે ગુણાતીત છે. એવા જે પરમેશ્વર તેમને ત્રિગુણાત્મતા કુણ પાવે, જે ગુણમય છે એ પામતો નથી. ભગવાનને પામવા માટે આપણે પણ ગુણ પર થવું પડે છે. એમ કે ભગવાન ગુણ પર છે, એને પામવા હારું આપણે પણ ગુણ પર થવું પડે છે. ભગવાન જેવો થઈને ભગવાનની સેવા કરે ત્યારે ભગવાન એને અંગીકાર કરે છે. લ્યો નાઈ જઈને પૂજા કરે. કયું વર્ણામ? અમદાવાદનું બીજું. ભગવાનને આત્મરૂપે થઈને કરેલી ભક્તિ ઈષ્ટ છે. ત્રિગુણાત્મ તાકું ન પાવે કહેતા ગુણમય જીવ ભગવાનને પામતો નથી. ભગવાન ગુણાતીત છે તો જીવને પણ ગુણાતીત થવું પડે છે. ત્રણ ગુણને પોતામાંથી નિષેધ કરીને ત્રણ દેહને ત્રણ અવસ્થાને કાઢવા પડે છે. શુદ્ધ ગુણાતીત આત્મારૂપે થવું પડે છે, પછી જ ગુણાતીત એવા શ્રીહરિને પમાય છે. આટલી વાત ભગવાને વિચારી. વળી શ્રી ઘનશ્યામે એક બીજો વિચાર કર્યો, કારણ કે હમણાં બહુ વાત કરી કે બડેકુ સુખ ન પાવે. મોટાને કાંઈ સુખ હોતું નથી, સુખ નાનાને હોય. હવે આ વાત કાંઈ ગળે ઉતરે એવી નથી કોઈ નહીં, ભલે શાસ્ત્રો પોકારી પોકારીને કહે પણ માન્યામાં આવે એવું નથી. કારણ કે બધાની ઉપલી મતી એવી જ છે કે સુખ બધા મોટાને જ છે. એટલે મોટાનું સન્માન માન કે કાંઈક બીજું બધું જોઈને જીવને એવું થવાનો હંમેશા આગ્રહ રહે છે. આમ છે. હવે અહીં ભગવાન તો વાથા ઊંધી કરે છે. નિર્માણ ગુણ ગુણશે હે પ્યારા, એટલે નિર્માનીપણાનો જે ગુણ છે તે ત્રણેય ગુણથી પર છે. નિર્માનીપણાનો ગુણ માયા પર છે, ત્રિગુણાતીત ગુણ છે એ. યહી આત્મતત્વ વિચારા, બસ એ નિર્માની રહેવું એ જ આત્મવિચાર છે, એ જ આત્મનિષ્ઠા છે. અને પોતે પોતાને આત્મનિષ્ઠ કે આત્મજ્ઞાની માને અને ભાષો ટાણે નિર્માની તો રહી શકે નહીં, ત્યારે એને દેહાભિમાની જ કહેવાય, એને કાંઈ આત્મજ્ઞાની ન કહેવાય. યહી હે આત્મતત્વ વિચારા, શું એ નિર્માની રહેવું? લો કેટલી સરસ વાત કરે. હરિહિત જો હોવત નિર્માના, ભગવાનને ખાતર જે નિર્માની થાય છે તાકો બઢત સદા અતિ માના, એનું સદાય માન વધે છે. કોઈએ એવું માનવું નહીં કે દાસ થવાથી આપણે કચરું થઈ જઈશું. દાસ થનાર જ પાસ થાય છે, દાસ નથી થઈ શકતા એ ઉદાસ થાય છે. આપણી બુદ્ધિમાં એવું છે કે દાસ જેવું કોઈ દુઃખ નહીં, ગુલામ જેવી કોઈ કઠણાઈ નહીં, સ્વતંત્રતા જેવું કોઈ સુખ નહીં. બધાના વિચારમાં આ છે. પણ એ બધી વાત આ લોકની છે. માયાના દાસ થવાની, અંતઃશત્રુના દાસ થવા જેવું કોઈ દુઃખ નહીં, ઇન્દ્રિયોના દાસ થવા જેવું કોઈ દુઃખ નહીં, સમજ્યા? આ લોકના ધન આદિ પદાર્થોના ગુલામ થવા જેવું કોઈ દુઃખ નહીં, પરંતુ પરમેશ્વરના દાસ થવા જેવું કોઈ સુખ નહીં, સંતો ભક્તોના સેવક થવા જેવું કોઈ સુખ નહીં, ભગવાનના ગુલામ જેવું કોઈ મહાન પદ નહીં. એમ સમજવું જોઈએ. હરિહિત જો હોવત નિર્માના, હો ભગવાનને માટે ભગવાનની ભક્તિ કરવા, ભગવાનમાં પ્રેમ કરવા, ભગવાનને ગમે એવા ગુણો શોધવામાં જે નિર્માની થાય એનું તો રોજ રોજ ભાઈ બહુ માન વધે. ઓર નિર્માન સે શુભ ગતિ હોવે, આવા ગવન દુઃખ ન હોવે. આપણે અધિક નિર્માની થઈએ તો આપણે નક્કી ભગવાનના ધામમાં પહોંચી જઈએ, આપણી શુભ ગતિ થઈ જાય. પછી આવવા જવાનું રહે નહીં, જન્મ મરણ રહે નહીં. લ્યો અનંત ગ્રંથ પરમ રહસ્ય એહા, હરિપદ મેં જો કરના નેહા. હવે અનંત ગ્રંથનું પરમ રહસ્ય શું? હરિપદ મેં કરના નેહા. તમે એક ગ્રંથ વાંચો, બે ગ્રંથ વાંચો, પાંચ શાસ્ત્ર વાંચો, 25 શાસ્ત્ર વાંચો, અરે ભાઈ મોટી મોટી આખી લાઇબ્રેરી વાંચી નાખો, સાર એટલો છે, ભગવાનમાં હેત કરવું. વાંચી વાંચી નહીં, જો ભગવાનમાં હેત ન કરી શકો, નિર્માની ન થઈ શકો, દાસપદ ન કેળવી શકો, અહમ ન ટાળી શકો, તો તમે કાંઈ એ વાંચ્યાનો સાર સાર્થક કર્યો કહેવાય નહીં. એમાંથી કાંઈ શીખ્યા નહીં, કાંઈ જીવનમાં ઉતર્યું નહીં, એવું ભગવાન વિચારે છે. આ તો નીલકંઠ વર્ણીનું તત્વચિંતન છે. ગ્રંથો ભણ્યા પછી
અનંત ગ્રંથ પરમ રહસ્ય એ હા, હરિપદ મે જો કરના નેહા. અનંત ગ્રંથ પરમ રહસ્ય એ હા, હરિપદ મે જો કરના નેહા. સોન ભયો તો ભયો કહાં હોઈ, સોન ભયો તો
ભયો કહાં હોઈ.
ચિંતામણિ તન દીને હોઈ,
ચિંતામણિ તન દીને
હોઈ. સોન ભયો તો ભયો કહાં હોઈ,
સોન ભયો તો ભયો કહાં હોઈ.
ચિંતામણિ તન દીને ખોઈ,
ચિંતામણિ તન દીને
હોઈ. અનંત ગ્રંથ પરમ રહસ્ય એ હા,
અનંત ગ્રંથ પરમ રહસ્ય એ હા.
હરિપદ મે જો કરના ને હા,
હરિપદ મે જો કરના ને
હા, હરિપદ મે જો કરના ને હા.
વિષયે વિરક્તિ હરૌ રતિ, બધા જ શાસ્ત્રનો સાર એટલો કે ભગવાન સિવાયમાં વૈરાગ થાય અને ભગવાનમાં પ્રેમ થાય. સો ન ભયો તો કહાં ભયો, આટલું તમે ન કરી શક્યા ભગવાનમાં પ્રેમ ને ભગવાન સિવાય બધે વૈરાગ, આટલું જો તમે ન કરી શક્યા તો ચિંતામણી તન દીને ખોઈ. તો ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ છે તે તમે ખોઈ નાખ્યો, પાણીમાં નાખ્યો. આવો ભગવાને વિચાર કર્યો ભણ્યા પછી. કેટલી અદ્ભુત વાત કરે છે લો, આપણને તો આવો કાંઈ સાર કાઢતા આવડે નહીં. આ તો મહારાજે સાર કાઢીને આપ્યો.
અનંત જન મોક્ષ કે કાજા,
અનંત જન મોક્ષ કે કાજા.
દાસ ગુણ ગ્રહે મહારાજા,
દાસ ગુણ ગ્રહે મહારાજા.
દાસ ગુણ ગ્રહે મહારાજા,
દાસ ગુણ ગ્રહે મહારાજા.
અનંત જન કે મોક્ષ કે કાજા,
કેટલી મસ્ત ચોપાઈ છે. અનંત જીવના કલ્યાણ માટે સર્વે સર્વા સ્વતંત્ર દિવ્ય અલૌકિક મૂર્તિ પુરુષોત્તમ નારાયણે દાસ ગુણ ગ્રહણ કર્યો. લ્યો જો તો ખરા, આપણા ભલા માટે એ દાસ થયા. જે સાચા સ્વામી છે, સ્વતંત્ર મૂર્તિ છે, બધું એનું દાસ છે. એ આપણું કલ્યાણ કરવા દાસ થયા. ખાવણો લઈને વાસીદું વાળે, બોલો, લોજમાં સાણ મેળવવા જાય, માંદા સાજુની સેવા કરે, કરોડો બ્રહ્માને એના રૂમાડામાં ઉડે, એ ભગવાને દાસ ગુણ ગ્રહણ કર્યો. અને આપણને હજી દાસ ગુણ તો ગમતો જ નથી, ગ્રહણ કરવાની વાત તો પછી. દાસ થવાની વાત આવે ત્યાં ઉદાસ થઈ જાય છે, હવે શું થાય મારું, મારે તો દાસ થવું પડશે, હવે હું મારું થાય. દાસપણું તો મુદ્દેલ ગમતું નથી, બોલો. અને આમાં તો દાસ ગુણના જ વખાણ છે, સ્વામીપણાના તો કઈ વખાણ જ આવતા નથી. એટલે આ ભગવાન દાસ નહીં, ઇથી આગળ વ્યા ગયા. શું?
દાસ કે દાસ હરિ સમજો,
દાસ કે દાસ હરિ સમજો,
દાસ કે દાસ હરે સમજોઈ,
ભગવાન દાસ થયા એટલું નહીં, દાસ કે દાસ હો ગયે. હવે આ તો બહુ આકરું છે, દાસના દાસ થવું. હજી દાસ થવું એ ઠીક, પણ ગોલાના ગોલા થવાનું, સેવકના સેવક થવાનું, દાસના દાસ એટલું બધું હેઠવી જવાનું. શે પુહાય, ભગવાન તો દાસના દાસ થઈ ગયા. લ્યો, દાસ કે દાસ હરી, અને ભગવાન જેવા દાસના દાસ થયા ઓર જન હો સકત ન કોઈ. બીજા કોઈનું કામ નથી કે એવું દાસના દાસ પણ એનાથી થાય. એમણે તો કીધું કે રામાનંદ સ્વામીના દર્શન થયા મોરે, અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 10 મહિના રહ્યા. હા, લોજના આશ્રમમાં સેવક થઈને રહ્યા. મહારાજ કે જેને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હોય એના આવા લક્ષણ હોય. કેવા? કે એ દાસનો દાસ થાય. જોયું, શ્રી કૃષ્ણ ભગવાનના દાસ રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામીના દાસ મુક્તાનંદ સ્વામી, અને એના દાસ સરજુ દાસ. જો શ્રી કૃષ્ણ ભગવાન, રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સરજુ દાસ, કેટલામો નંબર? ચોથો. ચોથા નંબરે રહીને એણે આપણને ત્રીજા નંબરે રહેવાની વાત કરી. એણે શું કીધું? ભગવાનના દાસના દાસ થાવ. અને પોતે ક્યાં રહ્યા? ભગવાનના દાસના દાસના દાસ. આવા બીજા કોઈ થઈ શકે નહીં. ઓર જન હો સકત ન કોઈ. વાત સાચી છે કે એવું બીજા ચિત્ત ન થવાય. બીજા તો એટલા બધા અહમ શૂન્ય હોય નહીં, ઈચ્છા શૂન્ય હોય નહીં. બીજાને તો કેટલું અહમ હોય, આમ કરું તેમ કરું, બીજી કેટલીક ઈચ્છા હોય, મારે આ કરવું છે ને તે કરવું છે. એટલે એ બિચારો ક્યાંથી દાસના દાસનો દાસ થઈને રહે? કેવી રીતે રહે? આ તો પુરુષોત્તમ નારાયણ બોલો. અને આ રીતે વર્તન કરીને એમણે આ આધ્યાત્મિક જગતના જીવોને સાચો રાહ બતાવ્યો કે સુખ્યા થવું છે તો દાસ પદ પકડો. સ્વામી પદમાં સુખ નથી, મોટાઈમાં સુખ નથી, બાપા દાસ પદ પકડો. એમ આપણને બધાને આ લોકમાં આવીને ખુદ પુરુષોત્તમ નારાયણે સાચો સુખનો માર્ગ બતાવ્યો છે. પણ આ લોકના જીવો જે ખોટે માર્ગે છે એનું જોઈ જોઈને આપણે વળી પાછા આપણો સાચો રસ્તો ભૂલીને ખોટે રસ્તે ચડી જઈશું. આઈ બધે મોટાઈમાં સુખ છે એવું વાતાવરણ થઈ ગયું છે, એટલે આપણે હાસા એ વાતાવરણમાં આવી જઈએ છીએ. અને ક્યારેક એમ થઈ જાય છે કે આ બધા કહેતા છે એ સાચું હશે ને તો મારે બેટો આપણે પાસે હાવ આ દાસપણામાં પૂરું થઈ જાય, પાછળ ઉટકીને મરી જાઉં. કંઈક ભૂલ તો નથી કરતા ને દાસ થવાની? એમ કરીને દાસ રહીને ઠાકીને તાર મારી જીકીને સ્વામી થઈ જાય પાછા. ક્યારેક ક્યારેક એમ થઈ જાય ખોટે રસ્તે તો નથી ને આપણે એમ દાસપણું ગોલાપણું આ બધું વાત કરી કરીને કંઈક આપણને દબાવીને એને પછી મોટું નહીં થઈ જવું હોય ને, મજા જ મોટા થવા મળશે એમ થઈ જાય પછી જીવને. એટલે વળી પાછો જીવ દાસ થવાની વાત પડી મૂકીને કાંઈક મોટે પકડવા માટે કૂદકો મારે ખરો. ઠાકે દાસ રહી રહીને સમજાય ક્યાં સુધી? પણ હવે એમ આમ સુખ નહીં સમજાય નહીં અને દુઃખ માનીને બેસી જાય, હું કરું હવે? અને જે મોટા હોય એને સુખી માની લેશે, અને મહારાજ મોટાને દુઃખી કહેશે ને દાસને સુખી કહેશે ને, જીવ મોટાને સુખી માની લેશે ને પોતાને દાસ રહેવું પડતું હોય ને એટલે ખૂબ દુઃખી માની લેશે, આમ ભૂલ કરી નાખે છે. પણ આ અધ્યાય વાંચ્યા પછી મને એમ લાગે છે કે હવે આપણે ભૂલ નહીં કરીએ, હરખું સમજીને એવું બહેડી દેવું ને કે સુખ તો દાસપણામાં છે. કોઈ મોટા થતા હોય તો એ કાંઈ સુખનો માર્ગ નથી, ભલે ને થતા આપણે એ માર્ગે જવું નથી એમ મનમાં માની નહીં, પોતે દાસને માર્ગે જ રહ્યા કરે, વર્ત્યા કરે, મોટાને મોટા જોઈને પોતે મોટો થઈ જવા કૂદકો ન મારે તો આ વાત બેહી ગઈ ગણાય, નહીતર તો પછી આ વાત ભૂલી ગયા પાછા ટાણે, એવું કહેવાય. અદ્ભુત વાત છે. પણ
और मैं आको लेश ही आवे, और मैं आको लेश ही आवे, तेही करी हरी धाम में जावे,
तेही करी हरी धाम में जावे।
ભગવાન માં જે દાસપણું હતું, દાસના દાસપણું જે હતું, એમાંથી બીજા જીવમાં જો એક લેશ જેટલું દાસના દાસપણું આવે તો એ અક્ષરધામ આવ્યો છે, આટલું ભગવાન સ્વામિનારાયણ માં દાસના દાસપણું હતું, એમાંથી લેશ આવે ને તો અક્ષરધામ આવ્યો છે, આટલો દાસપણા નો ગુણ છે મહાન।
हरि में गुण अनंत अपारा,
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 ताको पौ न पावत पारा,
અનંત પાર ગુણ હતા, એનો કોઈ પાર પામી શકે એમ નથી। લ્યો, બીજા બધા ગુણોને અહીંયા ઉપસાવ્યા ગણાવ્યા નથી, ભગવાનનો એક જ ગુણ અહીંયા બહુ મોટો કરીને ગાયો। કયો ગુણ? દાસનું દાસપણું। હવે આપણામાં આવે તો આપણે સુખિયા થાય, દાસ કોઈ દી દુખી ન હોય, દાસ કોઈ દી ઉદાસ ન હોય। તમે જોજો, એ મોજમાં જ હોય, બધા વળખાતા હોય ને હેરાન થતા હોય ને ઊંઘ ન આવતી હોય, પણ દાસ તો તમારે લહેરમાં જ હોય, ઉપાધિ જ કાંઈ ન હોય ને, એને સેવકને શું ઉપાધિ, ઉપાધિ કરે સ્વામી, સ્વામી થયા હોય બધા ઉપાધિમાં જ હોય, અને દાસ બધા ભેગા થઈને દાંત કાઢે, સ્વામી બધા હલવાના છો કડે સીડ્યા, અને એક જ બીકમાં બધા કડે સીડ્યા છે, રખે સ્વામી પણ વ્યૂ ન જાય એમ, અને આપણે જોતું જ નથી, લહેરું કરીએ નહીં, ખાઈ પીને ધુબાકા દઈ, પથારી પીડે ભેગા હોઈ જાય, એને દુઃખ જ નહીં।
ભગવાનમાં અનંત પાર ગુણો છે, પણ તામે દાસ પદ હે જોઈ,
તામે દાસ પદ હે જોઈ,
અનંત પદ મેં શ્રેષ્ઠ હે તોઈ,
અનંત પદ મેં શ્રેષ્ઠ હે તોઈ।
અનંત પાર ભગવાનમાં ગુણ છે, પણ એમાંય જે પેલું દાસપણું છે ને, દાસગુણું, એ દાસપણાનું જે પદ છે ને, એ સર્વશ્રેષ્ઠ પદ છે, એ સર્વશ્રેષ્ઠ ગુણ છે।
પરમ મે પરમ પદ હે એકા,
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 ઓર ઇન સે ન્યૂન હે છે કા,
ઓર ઇન સે ન્યૂન હે છે કા,
ઓર ઇન સે ન્યૂન હે।
પરમમાં પરમ પદ હે એકા, દાસત્વ પરમમાં પરમ પદ, ઓર ઇનસે ન્યૂન હે છેકા, છેક ન્યૂન, બીજા બધા પદો ગુણો દાસત્વની આગળ હાવ ન્યૂન છે, છેક હાવ ન્યૂન છે। આ એટલો બધો મહિમા દાસપણાનો ગાયો। લ્યો, હવે આ દાસપણું તો મુદિલ ગમતું નથી, આપણે તો જે દાસ રહ્યા છીએ ને, એ તો લોઠાઈ રહ્યા છીએ, બાપા કઈ રહ્યા છીએ, કઈ ગમતું નથી, ફાવતું નથી, અંદરથી રૂચતી વાત નહીં, માલકરથી તો મોટા એ જ ગમે છે, એ જ આશા છે કે મળી જાય તો સારું, પણ એમ તો મોટું થઈ જવાય નહીં, બાપા કઈ દાસ રહેવું પડે એટલે રહ્યા છીએ, બાકી એક દીએ રહીએ એમ નથી, કારણ કે બુદ્ધિ જ ઊંધી, અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી, સુધી વાત સમજે નહીં, યમડનમાં લખ્યું, કોઈ વાત સમજે નહીં, અને આ છે ને ઘરો ઘરનો ઝઘડો છે મોટા થવાનો, તો ગામો ગામ, દેશો દેશ, શહેરે વિદેશે, છેઠ સ્વર્ગમાં ન્યાયથી ઉપરને બધે આ મોટા થવાનો ડખો છે. અને ભગવાનની ભક્તિ કરી કરીને જીવ છે ને મોટપનું પદ મેળવે છે, દાસપદ નહીં. ભક્તિ મોટા થવા ખર્ચી નાખે, બધો ચેક ન્યા વટાવી નાખે, મોટે લઈ લે, દાસપદ લેતા નથી. દાસપદ એટલે ભગવાન શ્રી હરિની સેવામાં ધામમાં રહેવું, અને મોટપ એટલે કે ઇન્દ્ર વગેરે મોટા મોટા પદોને એ મોટા રજવાડા ભોગવવા આ લોકમાં કે ન્યા. બોલો, હો બિચારા મોટપમાં સુખ માને છે, ત્યારે ભગવાન શ્રીએ સાર કાઢ્યો કે સુખ નાના રહેવામાં છે. હવે ભગવાનની વાત સાચી છે કે આ દુનિયા ઉપર 6.80 કરોડ માણસો મોટાઈમાં સુખ માને, એમાંથી થોડાક જ બાકાત હોય. અને આ નીલકંઠવર્ણી ઊંધી વાત કરે છે. એક વાત હા ઊંધી કરી, ખબર છે મહારાજે, રાતે જાગીને 12 વાગ્યે સાધુની ધર્મશાળામાં આવ્યા અને બધાને જગાડીને વાત કરી કે આ જગતમાં જે સુખી છે ને ધન સંપત્તિ વાળો એ જ દુઃખી છે, અને જેને ગામ ગરાજ કાંઈ ધન સંપત્તિ નથી એ જ સુખી છે, એવી વાત કરી એકવાર. હવે કોઈ માને પૂછી લે, ગમે ને પૂછો, કોઈને ગળે ઉતરે એવી વાત છે કે જેની પાસે કાંઈ નથી એ જ સુખી છે અને જેની પાસે છે એ દુઃખી છે, એવું બોલ્યા મહારાજ. એટલે મહારાજની બુદ્ધિ અને આપણી બુદ્ધિ હાવ આમ કોન્ટ્રાસ્ટ છે. એ માને છે આપણને કોઈ દી મનાય એમ નથી, અને આપણે માનીએ છીએ એ કોઈ દી મનાય એમ નથી એને. હવે કાં એ સાચા છે ને કાં આપણે સાચા છીએ, બેમાંથી એક સાચા તો હોય એક ખોટા હોય, અને આપણી એ તકલીફ થઈ શકે એને ખોટા કહી શકીએ એમ નથી. કેમ જે એનું માધ્યમને વજન બહુ વધારે છે ગ્રંથોમાં ને શાસ્ત્રોમાં, આપણે પોતે આપણે ખોટા છીએ એવું કહેવા માનવા તૈયાર નથી, તો કડે સીડ્યું છે બધું. અને કદાચ આપણે જાહેરમાં કહેવું પડે કે ભગવાન જ હાસાવાય ને, કાંઈ આપણે થોડા હાસાવાય, આ ભગવાનની વાત જ હાસી ને આપણે જ ખોટા જ હોય ને, પણ એ કહેવા ખાતર જ. બાકી મનમાં છીએ તો પાછું મોટાઈમાં સુખ છે એ વાત ભૂહાય નહીં, દાસપણામાં દુઃખ છે એ વાત આઘી જાય જ નહીં, અને ભગવાન હાસા કહેવાય આપણે ખોટા કહેવાય એમ બોલાય, પણ અહીં કાંઈ ફેરફાર થાય નહીં. એ તો આ દુનિયા જેમ માને છે ને એમ જ આપણે ભગત હોવા છતાંય માનતા રહ્યા છીએ, અને હજી માનવાના. એ તો આ વાતને બહુ સમજી વિચારીને લઢણ કરીને જો બેહાડીશું તો વળી દાસપણું ફીટ પડશે. કરોડો જન્મથી આપણને દાસપણું ફીટ પડ્યું નથી, એટલે તો જન્મ મરણમાં છીએ. આ જન્મે કદાચ જો ફીટ પડી જાય ને પૂરું થઈ જાય તો સુખ જ ઓલામ માન્યું છે. આમ છે બધું, અદભુત વાત છે. પરાત્પર પરબ્રહ્મ અને પુરુષોત્તમ તો એક શ્રી ઘનશ્યામ હરિ છે, સુખધામ જે શ્રી હરિ અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. હવે આવું બોલવા માંડ્યા મુક્તાનંદ સ્વામી. પરાત્પર પુરુષોત્તમ તો એક ઘનશ્યામ છે, અને એ જીવોનો ઉદ્ધાર કરવા માટે જ પ્રગટ્યા છે, બીજો કોઈ મતલબ નથી. મોટા પુરુષોએ શાસ્ત્રમાં જેટલા શુભ સદગુણો કયા છે તે બધા જ હરિમાં સ્વાભાવિક રીતે વસીને રહ્યા છે. આવા એ મહાપ્રભુ સમર્થ છે, હોય જ ને, ભગવાનમાં તો બધા ગુણ સ્વાભાવિક હોય જ ને. કલ્યાણની ખાણી છે, એક કંઈ એમાં દોષ નથી, અને સર્વે ગુણનું ધામ છે. તામે ગુણ નિર્માણ અપાર ગુણ મેં મુખ્ય તેહિ,
તામે ગુણ નિર્માણ અપાર ગુણ મેં મુખ્ય તેહિ,
અરે તામે ગુણ નિર્માણ અપાર ગુણ મેં મુખ્ય તેહિ,
કરે વિચાર કર
એક વાત બહુ કરે છે સરસ, કે મોટા પુરુષોએ શાસ્ત્રમાં જેટલા શુભ સદગુણો કયા તે બધા જ શ્રીહરિમાં સ્વાભાવિક રીતે વસીને રહ્યા છે. આવા એ મહાપ્રભુ સમર્થ છે, તોય પણ તામે ગુણ નિર્માણ અપાર ગુણ મેં મુખ્ય તે ભગવાનમાં મુખ્ય ગુણ નિર્માનીપણાનો હતો. આવા સમર્થ સર્વ ગુણોની ખાણ હતા તો પણ માન લેશ પણ નહોતું, જરાય પોતાને વજન નહોતો. અપાર ગુણ મેં મુખ્ય તે નિર્માણ ગુણ ગ્રહણ કર્યો. આ વખતે ભગવાને 100 અબવેર ભગવાન ગ્રહણ કરે વિચાર કર, ખૂબ વિચાર કરીને હાવ ભગવાને ખુદે દાસપણું ગ્રહણ કર્યું. હવે એમ કે છે, દંભી જ્ઞાની જે તે જગમે હોત ભગવાન તે હું. આ જગતમાં દંભી જ્ઞાની કપટી જે માણસો ભગવાન થઈને બેઠા હતા, મફતના મોટા થઈને પૂજાતા હતા, એ દંભીકુ હઠાવન તે નિર્મા ગુણ હરિ મુખ્ય રખે. આ દંભીઓને હઠાવવા, એને ખુલ્લા પાડવા નિર્માની ગુણ ભગવાને મુખ્ય રાખ્યો. અને એટલે જગતમાં એવો સુંદર એકાંતિક ધર્મ સ્થપાણો કે એણે કરીને અનંત જીવના કલ્યાણ થયા છે અને આજ પણ કલ્યાણ થઈ રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમપુરમાં ધર્મદેવે શ્રીહરિને ઉદ્ધવ સંપ્રદાયનો ઉપદેશ કર્યો એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. અદભુત વાતું છે. પૂર પહેલો તરંગ 53મો ભક્તિ માતાએ શ્રીહરિને ભક્તિના કારણભૂત સાધુના લક્ષણ પૂછ્યા. હવે અહીંથી હરિગીતાનો આરંભ આવે છે. શ્રીહરિને જ્યારે 11મું વર્ષ બેઠું ત્યારે તેમણે માતા પ્રેમવતીને ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિનો ઉપદેશ આપેલો પોતાના માને માંદા પડ્યા ને ત્યારે ભગવાને ઉપદેશ આપેલો. કાર્તિક મહિનો હાલતો હતો અને માતાને વ્રત નિયમ બહુ હતા. ચાતુર્માસમાં એ નિયમ લીધેલા અને કાર્તિક મહિનામાં માએ વિશેષ નિયમ રાખેલો તે શરીર હાવ હુકાઈ ગયેલું અને શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ નહીં રહેલી અને એમાં તાવ આવ્યો. પછી ડૉક્ટરો બોલાવ્યા, વૈદ્યો બોલાવ્યા, પણ કાંઈ તાવ હેઠ્યો નહીં. અને માતા પોતે સૂતા હતા અને ભગવાન ચરણ ચાંપતા હતા અને કાર્તિક સુદ 9મી રાત હતી ત્યારે ભગવાને માતાને જે ઉપદેશ આપ્યો એ હરિગીતા કહેવાય છે. ઉત્તમ રાજાએ જ્યારે તે વાત સાંભળી ત્યારે તેમણે મુક્તાનંદ સ્વામીને તે અંગે પૂછ્યું એટલે તેમણે મનમાં ઘણો જ ઉત્સાહ લાવીને તે બધી વાત કહી આખી. ભક્તિ માતાને જ્યારે પોતાનો દેહ વિલયનો વિચાર આવ્યો અને તેનો પૂર્વ ખ્યાલ આવી ગયો ત્યારે તેમણે પોતાના પુત્રરૂપ શ્રીહરિને બે હાથ જોડીને કહ્યું કે હે શ્રીહરિ, હું આપને જે પૂછું તે આપ મને સમજાવો. હે પ્રભુ, જે આપનું હરિ આવું નામ છે અને આપ સાક્ષાત સુખધામ છો તે આપને વારંવાર ફરી ફરીને હાથ જોડીને નમસ્કાર કરું છું. પોતાના આશ્રિત જે ભક્તજન હોય તેના સમસ્ત કષ્ટનું નિવારણ કરનારા હે સાક્ષાત ભગવાન નારાયણ ઋષિ, મુમુક્ષોનું શરણ અને સુખદાતા પણ આપ છો. તુમારે શરણ જન હોવત જે તે નીચે મોક્ષકુ પાવત તે તે, જે કોઈ તમારે શરણે આવે પ્રભુ તે ચોક્કસ મોક્ષને પામે છે. હે હરે, જીવ તાકું જોવું સંસ્કૃતિ હોવન વેર વેર સોવું, કારણ હે માયા અજ્ઞાના તાકી નિવૃત્તિ જીમી રહાના, યથાર્થ એસે જો ઉપદેશા મોય કરો અબ તજી અંદેશા. હે હરે, જીવોને જે વારંવાર સંસારમાં ભટકવું પડે છે એનું કારણ તો અજ્ઞાનરૂપ માયા છે. અજ્ઞાનરૂપ માયા જો સમજણ આવે તો માયા તરી જવાય, અજ્ઞાન રહે તો એમાં ડૂબકા ખવાય. તે માયાની નિવૃત્તિ જે રીતે થતી હોય તે રીતે તેવો યથાર્થ ઉપદેશ મને તમે દયા કરીને આપો, નિસંદેહપણે આપો. કાંઈ એવી શંકા લાવતા નહીં કે મારી માતાને મારે કેમ ઉપદેશ દેવો. હે પ્રભુ, હું તમારી માતા નથી, તમે મારા પુત્ર નથી, તમે વાસ્તવમાં સ્વતંત્ર પુરુષોત્તમ નારાયણ છો અને તમે મને આ વખતે માતા બનાવીને મોટું માન આપ્યું છે. બાકી હું એક મુમુક્ષુ જીવ છું, તમારી ભક્ત છું, મારા ઉપર કૃપા કરો. શંકા રાખ્યા વગર હું જે રીતે માયા તરું એ રીતે મને વાત કરો. આમ માતા બોલ્યા, સત્ય સારરૂપ બુદ્ધિને આપનારા હે ભગવાન, હું આપને શરણે છું. જે માઇક પંચવિષય સંબંધી સુખ છે તે તો અત્યંત તુચ્છ છે. ભક્તિ માતા કહે છો, માઇક પંચવિષય સંબંધી સુખ તો અત્યંત તુચ્છ છે. તે તુચ્છ સુખથી મને વૈરાગ થયો છે, વિરક્તાસ્મી. એટલે જ હું હવે આપને શરણે આવી છું. મારે હવે મોક્ષ પદ જોઈએ છીએ એટલે તમારે શરણે આવી છું. તે કારણે આપ મારા ઉપર કૃપા કરો. આપ મને મુમુક્ષુ જાણો, કહેશો માતાનો જાણશો, મુમુક્ષુ જીવ જાણો. હે પ્યારા હરિ, જે રીતે મારું હિત થાય તે રીતે આપ મને કહેવાને યોગ્ય છો. તમે નહીં કહો તો કોણ કહેશે? આ ભૂમિ ઉપરના જે મુમુક્ષુ જીવ રહ્યા છે તે બધાનું કલ્યાણ કરવા માટે આપ પ્રગટ થયા છો. આપ સમર્થ છો, હું બરાબર જાણું છું. હે ભગવાન, આપ સાક્ષાત નારાયણ છો. હે ભગવાન, તુમ આપ હી ઈચ્છા કરી કે જે હું ગુપ્ત રખે દિવ્ય ભાવ નિજ એસે હો યહ તે હું. તમે પોતે તમારી જ ઈચ્છાથી તમારું ભગવાન પણ છાનું રાખ્યું છે, દિવ્ય ભાવ છાનો રાખ્યો છે એવા તમે છો. તો હું પણ પ્રગટ હી જોવું, દેખાત હે રહે પ્રતાપ, સાક્ષાત હો ઈશવિધ તુમ, અતિ સમર્થ હો આપ. તમે દિવ્ય ભાવ ભગવાન પણ ઢાંકી રાખ્યું છે, તો પણ આપ જે પ્રતાપને જણાવો છો તેને હું પ્રત્યક્ષ દેખું છું. આપ અતિશય સમર્થ છો, તોય દેખાય આવે છે કે અજ્ઞાન મેરો યેહ તત્કાલ હરો નાશ કરો તુમ, અંધકાર અતિ તેહ નાશ કરત હે સૂર્ય જેમ. હે પ્રભુ, આપ મારા અજ્ઞાનનો તત્કાલ નાશ કરો. જેમ કે જેમ સૂર્ય બહાર રહેલા તમામ અંધકારનો નાશ કરે છે, એમ મારા અંદર રહેલા જ્ઞાન રૂપ અંધકારને હે પ્રગટ થયેલા શ્રી હરિ રૂપ સુરત તમે નાશ કરો. એસે હિ તુમ હમાર અજ્ઞાન રૂપ અંધકાર તે હિ સદ્ય મેટન હો હાર, યામે નહીં સંદેહ કછું. લ્યો, તે ઓલો સૂર્ય ઉગે ને કેમ અંધારું નાશ થઈ જાય? તેમ જ આપ અમારા અજ્ઞાનરૂપ અંધકારને તત્કાલ નાશ કરી શકો છો, ધારો તો થઈ શકે, તેમાં કોઈ સંદેહ નથી. માટે હું આપને શરણે આવી છું. હે પરમેશ્વર, તમને પરમેશ્વર જાણીને વારંવાર પ્રાર્થના કરું છું, કેમ જે આપથી અધિક કોઈ સમર્થ નથી. આવું ભક્તિ માતા નીલકંઠને કહેવા લાગ્યા. શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહ્યું કે પ્રેમવતી માતાએ શ્રીહરિને અતિશય સમર્થ જાણીને ઘણા જ હેત સાથે વિનયથી એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન આવે છે, બહુ સરસ.
અનાદિ જો સ્વભાવિક હે જે હું,
અનાદિ જો સ્વભાવિક હે જે હું,
રહે હું અતિશય શુદ્ધ હી તે હું,
રહે હું અતિશય શુદ્ધ હી તે હું.
જ્ઞાન પ્રબળ
હરી રહી
હરી રહી
શ્રી હરિ અનાદિ કાળથી સ્વાભાવિક રીતે શુદ્ધ છે, એટલે કે ત્યાજ્ય દોષોથી રહિત છે, અને તેમાં પ્રબળ જ્ઞાન રહ્યું છે. અર્થાત જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આદિ અનંત ગુણગણ નિરંતર આ બધું ભગવાનમાં છે, એવા જ ભગવાન છે. આમ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું, હે દાદા, શ્રી હરિએ પોતાની માતાને મુમુક્ષુ જાણ્યા તેથી ઘણું જ પ્રસન્ન થયા. લ્યો, માં જાણ્યા એથી તો પ્રસન્ન હતા જ, પણ મુમુક્ષુ જાણ્યા તો ઘણું જ પ્રસન્ન થઈ ગયા. એટલે જીવને તો મુમુક્ષુ બહુ વાલા છે, નક્કી થઈ ગયું. તે પછી પૂર્વે સૌ પહેલા જે હરિગીતારૂપ અધ્યાત્મ શાસ્ત્ર ભગવાને કહ્યું હતું, એટલે કે સત્સંગી જીવનમાં જે હરિગીતારૂપ શાસ્ત્ર લખ્યું છે એ જ હરિ અહીં કહેવા લાગ્યા, એમ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે. ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત પોતાના સ્વરૂપમાં પ્રેમ સહિત જે એકાંતિકી ભક્તિ તેને પરોક્ષપણે કહેવા લાગ્યા. હે માતા, જે બધા સશાસ્ત્રો છે તેને સારી રીતે હું માનું સમજું છું, સશાસ્ત્રમાં મને રસ છે. વેદોને જાણનારા માનનારા મોટા મોટા ઋષિમુનિઓએ મળીને જીવાત્માના કલ્યાણ માટે જે એક નિર્ણય કર્યો છે, પરમ નિર્ણય, જે પરમ હિતકારી છે, તે હું આપને કહું છું. સાંભળો, કલ્યાણ માટેની ચોખ્ખી દીવા જેવી વાત તમને બતાવું છું. તેને આપ સ્પષ્ટ રીતે સાંભળો. આપ ઘણા મહાન મુમુક્ષુ છો અને સંસારના સુખને તુચ્છ ગણીને આપે તેને છોડી દીધા છે, માટે મારી વાત સાંભળવાને પાત્ર છો. સાંસારિક સુખથી અપાર વૈરાગ તમને થયો છે, માટે આપ તે બાબતને સાંભળવાના અધિકારી થયા છો. જીવ ઈશ્વર સબકે વિશે અંતર હી જામી રૂપ, પ્રવેશ કરી કે રહે જો પુરુષોત્તમ અનુપ. જીવ અને ઈશ્વર આદિ સૌના અંતર્યામીપણે જે પ્રવેશ કરીને પુરુષોત્તમ નારાયણ રહ્યા છે, વળી ક્ષર અને અક્ષરથી પણ પર અને ઉત્તમ પુરુષ એવા તે અત્યંત મનોહર સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. આવા જે ભગવાન છે તે મુમુક્ષુઓએ મન કર્મ વચને ભક્તિ ભાવથી માનવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. માયા હું? તો કે માયા તે શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. પહેલાં ભગવાનની વાત કરી, ભગવાન આવા છે અને માયા તે ભગવાનની શક્તિ છે. તેને લીધે સમગ્ર સંસાર મોહ પામ્યો છે, આ વિચિત્ર છે, અને સંસારમાં વારંવાર જન્મીને અને મરીને ભટક્યા કરે છે. એટલા માટે જે લોકો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનને શરણે જાય છે માં, તે બધા એમની માયાને ચોક્કસપણે તરી જાય છે. માટે માં, માયા તરવી હોય તો સાક્ષાત ભગવાનને શરણે જવું પડે, એ વિના ઉદ્ધાર નથી. તાબિન દુબે તરત નહીં કોઈ, સાધન અવર કોટી કરે તોય. સાક્ષાત ભગવાનના શરણ વિના બીજી કોઈ જગ્યાએ માયા તરાતી નથી. કોટી સાધન કરો તોય પણ માયા તરાતી નથી, આવું બોલી ગયા. સત્પુરુષ કે કરી કે સંગા, ભગવાન કે પ્રથમ અભંગા, મહાત્મા જાને દ્રઢ કરી કે કબહુ નાશ ન હોવે ફરી કે. હવે વિસ્તારથી વાત શરૂ કરી, પહેલાં તો ટૂંકમાં કહી દીધું. હવે કહે છે કે હવ પ્રથમમાં સત્પુરુષ ખોળવા. મોટા પુરુષના સમાગમ વિના ભગવાનનું મહાત્મય જેમ છે એમ સમજી શકાતું નથી. માટે પ્રથમ ભગવાનનું મહાત્મય દ્રઢ કરવું પડે છે. કેવું દ્રઢ? કે મહાત્મયનો દેશ કાળાદિ કે કરીને નાશ ન થાય. એસે મહાત્મય કરી કે જેહા, પાય સ્વધર્મ જ્ઞાન હિ તેહા, વૈરાગ્ય હિ યુક્ત એસી જોઉં, ભગવાન જો તાકી ભક્તિ સોઉં, એસી સો ભક્તિ કરી કે જેહું, ભગવાન કી સેવા કરના તે હું. એવું મહાત્મય પામું કે જે મહાત્મય કરીને સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય તેણે સહિત એવી ભગવાનની જે ભક્તિ તે કરવી, અને તે ભક્તિ કરીને ભગવાનની સેવા કરવી, ભક્તિએ કરીને સેવા કરવી, બસ આ જ કલ્યાણનો ઉપાય છે. એમ કહે છે મહારાજ, મોક્ષ આનાથી થાય. સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિતા તિનહી અંગ યુક્ત કર હિતા, એસી જો ભક્તિ અહ લોક તામે કબહી નાશ નહીં પાવત તામે. હવે ભક્તિના બે પ્રકાર કહે છે. એક ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય રહિત ભક્તિ એકલી, અને બીજી ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ, એને સાંગ ભક્તિ કહેવાય, અને પહેલીને એકલી ભક્તિ કહેવાય. બે પ્રકારની ભક્તિ. એમાં જે સાંગ ભક્તિ છે, અંગે સહિત ભક્તિ, તેનો ક્યારેય દેશ કાળા દીકે કરી નાશ નથી થતો. અને ધર્મજ્ઞાન વૈરાગ વિનાની ભક્તિ છે એ આમ હારી ભક્તિ, હારી વસ્તુ છે, પણ જો દેશ કાળા દીક વિપરીત થાય તો તે અંગો વિનાની એકલી ભક્તિનો નાશ થઈ જાય છે. હા, એમાં વિઘ્ન આવી જાય છે. એમ કે છે, અથવા કો વિઘ્ન કરતાહી નાશ નહીં પાવત કબહુ યાહી, તિની અંગ તામે શું જાય, એક જો અંગ રહિત તાઈ. જો ત્રણ અંગમાંથી એક અંગ ન હોય ને તો એનો નાશ થઈ જાય છે. માટે ભક્તિ સાંગ કરવી. આવા કારણથી સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ અંગોએ સહિત જ ભગવાનની ભક્તિ કરવી. જો સ્વધર્મ આદિ ત્રણ અંગોએ સહિત આવી ભગવાનની ભક્તિ કોઈ કરે તો તેમાં તેને ક્યારેય કોઈ વિઘ્ન આવતો નથી, એમ હું સત્ય વાતને કહું છું. યહ જીવ રહે તિનકુ જો કાર્ય કારણ હિ રૂપ, માયા સભી પ્રકાર કર નિવૃત્તિ કરણ અનુપ. આ જીવે કાર્ય કારણરૂપ માયાને સર્વ પ્રકારે ટાળવી હોય તો સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત આવી ભગવાનની ભક્તિને જીવમાં ખૂબ દ્રઢ કરવી પડે, તો જીવમાં ખૂંટીને રહેલી માયાની અવશ્ય નિવૃત્તિ થાય. જે માયા જીવમાં એકરસ થઈ ગઈ છે એ બધી નીકળી જાય. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ કરીએ તો આ જ કલ્યાણ પામવાનો ઉપાય છે, ચોખ્ખો બતાવ્યો. બોલો એમ કરશો તો સારું. ટૂંકમાં કહીએ તો તે માયા મહાત્મ્ય સહિત સાંગ ભક્તિ કરવાથી નાશ થાય છે. માયા ટાળાનો ઉપાય ભક્તિ જ છે. પણ એ ભક્તિમાં બે શરત, એક સાંગ અને બીજી મહાત્મ્ય સહિત. પતી ગયું, પૂરું કલ્યાણ થઈ જ જાય. ત્રણ સાધનો એ સહિત એવી જે ભક્તિ, તેના સિવાયના બીજા કોઈ ઉપાય કરવામાં આવે તો તેનાથી ક્યારેય તે માયાની નિવૃત્તિ થતી નથી. જેને માયાની નિવૃત્તિ થઈ ગઈ હોય તે તો શુદ્ધ બ્રહ્મભાવને પાયમાં કહેવાય અને તેને શ્રી કૃષ્ણ ભગવાનના પરમ એકાંતિક ભક્ત કહેવાય. તે તો અત્યંત ઊંચી સ્થિતિને પામીને ભગવાનના દિવ્યધામને પામે છે કે જે બધા જ શાસ્ત્રોમાં ઠેર ઠેર બ્રહ્મધામ આવા નામથી કહેવાય છે. અક્ષરધામ તેને કહે છે, અથવા બ્રહ્મપુર આવા કેટલાક શબ્દોથી પણ એ ધામનું શાસ્ત્રમાં વર્ણન છે. અને એ ધામમાં જે જાય એ બહુ સુખી થાય છે. કાલ માયા કે ભય રહીતા,
કાલ માયા કે ભય રહીતા,
એસે જો ધામ તા કું કહીતા. ત્યાં કાલ કર્મ ને માયાનો ભય નથી, એવું જ ધામ છે.
ભગવાન કે ભક્ત તામે જાય,
ભગવાન કે ભક્ત તામે જાય,
આપકે મન વાંસિત સુખતાઈ,
આપકે મન વાંસિત સુખતાઈ.
અરે કાલ કે ભય રહિત જો એસા,
કાલ કે ભય રહિત જો એસા,
અપાર સુખ કો પાવત તૈસા,
અપાર સુખ કો પાવત તૈસા.
ધામ કે વિશે ભગવાન તાકે હો,
ધામ કે વિશે ભગવાન તાકે,
સેવા મે રહત હજુર હી વાકી,
સેવા મે રહત હજુર હી વાકી.
કાલ માયા કે ભય રહીતા,
કાલ માયા કે
એસે જો ધામ તાકુ કહીતા,
એસે જો ધામ તાકુ કહીતા.
કેવું છે એ ધામ અક્ષર? પહેલા તો કહ્યું કે જેના શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મ એવા બધા નામ છે, પણ એ ધામની બીજી વિશેષતા એ છે કે એમાં કાળ માયાનો ભય નથી, પરમ શાંતિ ને પરમ સુખ છે ત્યાં. ભગવાનના ભક્ત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે અને ત્યાં મનોવાંછિત સુખને પામે છે. કાળના ભયથી રહિત આવું જે અપાર સુખ તેને મુક્તાત્માઓ પામે છે અને તે ભગવાનની હજુરમાં રહીને ભગવાનની દાસભાવે સેવા કરે છે. સેવાના સુખનો જે પરમ આનંદ છે તેનો કોઈ પાર પામી શકતા નથી. એ આનંદ જુદો છે, સેવાનું સુખ જુદું છે. એને સમજનારા સમજે, બાકીનાને તો સમજાય નહીં. ચાર વેદ, છ શાસ્ત્ર અને 18 પુરાણ તથા પંચરાત્ર તંત્ર બધાના સિદ્ધાંત અને સારરૂપ અમૃતરૂપ પરમ રસની ખાણ હોય તેવી પોતાના પુત્રરૂપ શ્રીહરિની વાણી, એવી દીકરાની વાણી સાંભળીને પ્રેમવતી માતાએ ફરીવાર પૂછ્યું, જે શ્રીહરિ સમગ્ર શાસ્ત્રના અર્થને અને તેના તત્વરૂપ રહસ્યને જાણનારા છે એવા શ્રીહરિને માએ ફરીવાર પૂછ્યું કે હે પુત્ર, ધર્મ જ્ઞાન અને વૈરાગ આવા ત્રણ અંગોએ યુક્ત શાસ્ત્રોક્ત ભક્તિ કરવાથી માયાની નિવૃત્તિ થાય છે એમ આપે કહ્યું. એ મેં સાંભળ્યું, પણ એ ભક્તિ કેવી છે એ મને જરાક સ્પષ્ટપણે કહેશો તે આપ અમને કહેવડાવો. કારણ કે તેવી ભક્તિને અમે તો દુર્લભ માનીએ છીએ. સર્વશાસ્ત્રનો પરમ રહસ્યમય તે સિદ્ધાંત છે તેને હું સમજી શકું, કારણ કે આપના સમાન બીજો એવો કોઈ નથી કે જે તે કહી શકે. આપ અગાધ બુદ્ધિમાન છો, માટે તે બધી વાત મને કહો. હું હાથ જોડીને કહું છું કે તે સિદ્ધાંતમય વાતને આપ મને કહો, હું તેને જાણવા ચાહું છું. વળી હું નારી જાતિ છું એટલે આપ મને જે જેવું હોય તેવું યથાર્થ રૂપમાં જે રીતે મને સમજાય એ રીતે કહેજો, કારણ કે મને જાજી બુદ્ધિ નહીં. આપ દયા કરીને મને સમજાય એમ કહેજો. આવું બોલ્યા પાછા માતાજી, બહુ નિર્મની. આપના મહાત્મ્યનું જ્ઞાન જેમાં પ્રથમથી જ રહ્યું હોય તથા ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ અંગોએ સહિત એવી નવ પ્રકારની ભક્તિ જે સાધુના સત્સંગથી પ્રાપ્ત થાય એવા સાધુના લક્ષણ મને કહો. કે વળી જેમાં સાધુતા યોગ્ય રહી હોય એવા સાધુઓના લક્ષણ મારે જાણવા છે, વળી ધર્મના લક્ષણ જાણવા છે, જ્ઞાનના લક્ષણ જાણવા છે, વૈરાગ્યના લક્ષણ જાણવા છે, ભક્તિના લક્ષણ જાણવા છે, માટે એમના અલગ અલગ યથાર્થ મને લક્ષણ કહો, સમજાવો. મેં કહ્યા તે બધા લક્ષણ જો હું જાણી શકું તેમ હોઉં તો હે બાપ દીકરા મને એ બધું દયા કરીને સંભળાવો. મને સમજાય એમ હોય તો સમજાવો, ખોટી માતા કુટ ન કરતા, પણ તમને વિશ્વાસ આવતો હોય કે ના ના સમજશે ડોશીમાં, તો બધી દયા કરીને એ વાત મને કરો. આવું સરસ માતાએ પૂછ્યું ને દીકરો વાત કરે છે, મજા આવે એવી આ કથા છે. અને હરિગીતા કહેવાય આ ચાતુર્માસમાં પવિત્ર આ દાડામાં હરિગીતાનું આપણે બધા શ્રવણ કરીશું અને બધો જ આવો દિવ્ય ભગવાનના કલ્યાણકારી જ્ઞાનનો આપણને લાભ થશે. આવું પૂછ્યું ત્યારે ઉત્તમ રાજાની આગળ મુક્તાનંદ સ્વામી તે વાતને કહેવા લાગ્યા. શ્રી હરિયમનમાં રાજી થઈને અને માતાને હેત દર્શાવીને તે સાધુના લક્ષણ કહેવાની શરૂઆત કરી કે જે સાધુનો સમાગમ થવાથી સંસ્કૃતિનો ફેરો ટળી જાય, અર્થાત આ સંસારનું ભટકણ મટી જાય. તેની સાથોસાથ ધર્મના લક્ષણ કયા, જ્ઞાનના લક્ષણ કયા, વૈરાગ્યના લક્ષણ કયા અને ભક્તિના લક્ષણ પણ માતાને સમજાવવા માટે કયા. ભગવાને શરૂઆત કરી, હે માતા, આપે પોતાનું કલ્યાણ થાય આવી ઘણી ઈચ્છાથી ઘણો જ હિતકારી અને સુંદર પ્રશ્ન કર્યો છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આવા ત્રણ અંગોએ સહિત ભક્તિ, જે સાધુના સત્સંગથી આવી ભક્તિ ઉપજે છે એ સાધુ કલ્યાણકારી છે. અર્થાત તે ચારને ઉત્પન્ન થવાનું જે મુખ્ય દ્વાર છે તે સાધુઓ સેવાને યોગ્ય છે. તેવા સાધુના લક્ષણ હું પ્રેમથી પ્રથમ તમને કહું છું કે જ્યારે એવા સાધુ મળે ત્યારે તેના લક્ષણ તપાસી લેવા અને પછી એવા સાધુની કરવી સેવા, સમાગમ કરવો તો જીવનનું જરૂર કલ્યાણ થાય છે. આવી અદ્ભુત વાત મહારાજે કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂર્વમાં ધર્માદિ ત્રણ અંગે યુક્ત ભક્તિને ઉપજાવનારા સાધુના લક્ષણ ભક્તિ માતાએ પૂછ્યા એ નામે 53મો તરંગ થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.